यो भक्तो प्रगति बभुव दया धर्माजन शयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्री अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः श्री सर्वावतारिणे हरि कृष्ण महाराजाय नमो नमः श्री सर्वकारणाय घनश्याम महाराजाय नमो नमः श्री सहजानंद स्वामीने नमो नमः श्री आदि गुरवे सद्गुरु श्री रघुवीर आचार्याय नमो नमः सद्गुरु गोपालानंद मुनये नमो नमः सद्गुरु मुक्तानंद स्वामीने नमो नमः सद्गुरु गुणातीतानंद स्वामीने नमो नमः सद्गुरु ब्रह्मानंद स्वामीने सुखानंद स्वामीने निष्कुळानंद स्वामीने भायात्मानंद स्वामीने आधारानंद स्वामीने नमो नमः वाला भक्तो थोड़ी बार हरिनाम संकीर्तन साथे प्राण प्यारा सर्वात्मा श्री हरि जी ने दिव्य लौकिक मूर्ति ना महानंद ने ध्यान थी मानीशु स्वामी नारायण स्वामी नारायण
स्वामी नारायण स्वामी
स्वामी नारायण
स्वामी
ભક્તો, આજે વિક્રમ સંવત 2068 ફાગણ સુદ પૂનમ છે. ગુરુવાર, તારીખ 8/3/2012. ગુજરાતના સર્વશ્રેષ્ઠ ધામ વડતાલમાં આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જન્મ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એનો આજે દ્વિતીય દિવસ સવારના સેશનનો પ્રારંભ થાય છે. આ મહોત્સવને સફળ કરવા માટે અનેકની ઈચ્છા, શ્રદ્ધા અને સેવા છે. આ મહોત્સવના અધ્યક્ષ સ્થાને વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજે છે. એમના સંકલ્પથી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી એવમ કોઠારી શ્રી નીલકંઠ સ્વામી, એમના પટશિષ્ય આસિસ્ટન્ટ કોઠારી દેવ પ્રકાશદાસજી સ્વામી એવમ સમગ્ર ટ્રસ્ટીમંડળ અને યજમાન હરિભક્તો કે જેમણે છૂટ્યા છે પોતાની સદલક્ષ્મીને આમાં વહેવડાવી છે, તથા સ્વયંસેવકો, નાના મોટા ભાઈઓ ભાઈઓએ આમાં ખૂબ મહેનત કરી છે, અને સાધુ સંતોની તો વાત શું કહેવી, જેમણે આખા આયખા ભગવાનને અર્પણ કર્યા. આજે આચાર્ય રઘુવીરજી મહારાજના જીવન વિશે આપણે વાતો સાંભળી રહ્યા છીએ કે એ વખતે ઉદ્ધવ સંપ્રદાયમાં કઈ રીતે ભક્તો સંતો આચાર્ય શ્રી રહેતા હતા, કઈ રીતે ભગવાન સ્વામિનારાયણને ભજતા હતા, કઈ રીતે સંપ્રદાયનો વિકાસ કરતા હતા, કઈ રીતે વિચરણ ધર્મ રીતિ ભાતિ હતી, આ બધું આપણને એ કાળનું આ કથામાંથી ખૂબ સારી રીતે જાણવા મળશે. વાલા ભક્તો, કાલની કથા પૂરી થઈ ત્યારે અદ્ભુતાનંદ સ્વામી વાતો કરતા હતા, એ પ્રસંગ ચાલુ હતો. અદ્ભુતાનંદ સ્વામીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો આચાર્ય શ્રી દ્વારા કે સત્સંગનું વૃક્ષ લીલું રહે એના ઉપાય શું, ત્યારે સ્વામીએ બહુ ચોખ્ખા શબ્દમાં કહ્યું કે મૂળ મજબૂત તો આખું વૃક્ષ લીલું, મૂળમાં આચાર્ય અને સાધુ બે આવે, એમના જીવન, એમના વિચારો, એમનું આચરણ, એમની ઉપાસના જો મજબૂત ને શ્રેષ્ઠ હોય તો બધો જ સત્સંગ, આખું વૃક્ષ લીલું છમ ફાલ્યું ફૂલ્યું રહે. એમ કહ્યા પછી વર્તન વિશે વાત કરી અને અદ્ભુતાનંદ સ્વામી હવે આગળ ઉપાસના વિશે અદ્ભુત એક વાત કહે છે, એક પોતે નજરે નિહાળ્યો પ્રસંગ પોતે કહી રહ્યા છે વડતાલની સભામાં. એકવાર ગઢપુરમાં મંદિરનું કામ ચાલતું હતું મહારાજશ્રી. એ વખતે કડિયામાં મુખ્ય રત્નો ભગત હતા. તેણે અન્ય બિન સત્સંગી કડિયાઓને એવું કહ્યું કે તમારે સત્સંગી થવું હોય ને તો અહીં કામ કરવા રહ્યો, ને જતા રહ્યો. ઘણી વખત બહુ ઉમંગ ને ઉત્સાહ વધારે પડતો થઈ જતો હોય છે, આવું કોઈને કહેવાય નહીં, પણ રત્ના ભગતનો ઉત્સાહ વધી ગયો. ઓલા કડિયાને કે સત્સંગી થવું હોય તો અહીં મંદિરમાં કામ કરવા રહ્યો ને જાઓ. આમ કહ્યું એટલે પેલા જે સત્સંગી નહોતા અથવા તો અન્ય સંપ્રદાયના દેવ દેવીના ઉપાસક હતા એને બધાને ખોટું લાગી ગયું, એટલે બધા રીસાયા અને કામ કરવાનું બંધ કર્યું. આ સમાચાર મહંત સવિત્રાનંદ સ્વામીને મળ્યા એટલે તેમણે મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં સભામાં આવીને વાત કરી કે મહારાજ, આવું થયું છે, રત્નાકડિયાએ જરા ઉમંગવશ થઈ અને બાયફ્યું છે. ત્યારે શ્રીહરિ કહે, ભાઈ, કોઈને જોર જુલમથી ધર્મ પળાવવો એ કઈ રીત નથી, આપણો ધર્મ સારો છે, જયારે લોકોને પ્રતીતિ થશે ત્યારે તે અવશ્ય આપણા સંપ્રદાયમાં આવશે. પણ આ રીતે કનડગત કરીને કે અલ્લાઉદ્દીન ની રીતે કોઈને સત્સંગી બનાવી દેવા, એ સારું નહીં. માટે રત્ના ભગત ને કહો પોતાનો આગ્રહ છોડી દે અને કડિયાને કામ કરવા દે. પછી સવિત્રાનંદ સ્વામીએ જૈન રત્ના ભગત ને કીધું, રત્નાભાઈ મહારાજે કહ્યું છે કે આ બધી માથાકૂટ પડી મેલો સત્સંગી કરી નાખવાની, બીજાને કડિયાઓને કામ કરવા દો, એને સમજાવો. પછી સ્વામીએ સમજાવ્યા કડિયાને, રત્ના ભગતને મંદિરનું કામ ચાલુ કર્યું. પછી થોડી વારે શ્રીહરિ મંદિરનું કામ ચાલતું હતું, ગોપીનાથ બાપાનું ગઢડામાં ત્યાં આવ્યા અને મંદિરના ઘુમટમાં ત્રણ શિખરના ત્રણ બારણા છે, તેમાં વચલા બારણાનો ઉમરો જાલીને ઉભા રહ્યા. અદ્ભુતાનંદ સ્વામી કે મેં જોયું તે દિવસ ને હતો. રિસાયેલા સૌ કડિયાને ભગવાને કૃપા કરીને પોતાની પાસે બોલાવ્યા, કડિયા ભાઈઓ થોડી વાર કામ બંધ કરો, બધા અહીં આવો. જયનારાયણ સ્વામિનારાયણ, જયનારાયણ ભાઈ, કડિયાઓ તમારા ઈષ્ટદેવ કોણ છે, તમારો મત શું? હે સ્વામિનારાયણ મહારાજ, હું રાધા કૃષ્ણને ભજું છું. ઠીક ઠીક ઠીક. તમે? હું રામ ને. તમે? હું નરસિંહજીનો ભગત છું. અચ્છા તમે? હું શિવને માનું છું, શિવપંથી છું. બીજાએ કહ્યું હું કબીરપંથી છું, કોઈ કે હું તો બ્રહ્મજ્ઞાની છું, કોઈએ કહ્યું અમે તો દેવીને માનીએ છીએ, જય માતાજી. ત્યારે શ્રીહરિ પોતાનો સર્વોપરી પ્રતાપ દેખાડવા ત્યાં ઉમરામાં પલોઠી વાળીને બેઠા. તે જ સમયે તે કડિયાઓને વિકરાળ જમ દૂધ દેખાયા. આ તો સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ છે, જીવ ઉપર કઈ રીતની કૃપા કરે એનું કઈ નક્કી નહીં, આપણી કલ્પના ન આવે. યમ દૂધ ભાળ્યા એટલે કડિયાઓ થાર 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 માંડ્યા ધ્રુજવા. ઉપાધિ થઈ પડી મોટી. યમ દૂતો કહે, ઓય તમારે જો અમારાથી બચવું હોય તો તમારા ઈષ્ટદેવને સંભાળો. કોણ તમારી રક્ષા કરે છે, સહાય કરે છે તે અમે જોઈએ. બધાએ પોતપોતાના ઈષ્ટદેવને સંભાળવા લાગ્યા, પરંતુ કોઈએ રક્ષા કરી નહીં. તેથી તેઓ અતિ ભયપયમાં ધ્રુજવા લાગ્યા. ભગવાન શ્રીહરિ પલોઠી વાળીને વચલા બારણામાં બેઠા છે, એમને જ માંડ્યા કહેવા કે સ્વામિનારાયણ મહાપ્રભુ અમારી રક્ષા કરો, આ યમજુચ્છી અમને બચાવો. ઘણી વખત માણા જયારે બરાબર ભીમમાં આવે ને ત્યારે અખતરો કરવા એ પ્રાર્થના કરે, હો નાસ્તિકોને પ્રાર્થના થઈ જાય કે કદાચ ભગવાન હોય તો કામ થાય, સાલું નહીં મરી જાવ. નથી પણ કદાચ હોય તો સ્વામિનારાયણને નહોતા સ્વીકારતા, પણ ભીમ પડી એટલે કે ઓ સ્વામિનારાયણ અમારી રક્ષા કરો. હરિ કહે તમે સૌ કહો, પ્રભુ સ્વામિનારાયણ હોય તો જમદૂતને કાળ આ જાવો પાછા વળી સૌ કોઈ. શ્રીહરિ એમ કહ્યું, તમે અમને પ્રાર્થના કરો છો બચાવવાની, તો અમે તમને કહીએ છીએ કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો યમદૂતને કાળ પાછા જતા રહ્યો, એમ તમે બોલો કે એવું તો ગા. એવી રીતે સૌ ઉચ્ચર્યા, તેથી પાછા વળી ગયા તે હ સ્વામિનારાયણ ને વિશે તે ચિન્નૌતમ ઉપજો ને હ. વાવા વાવા થઈ પડ્યો. કડિયાઓને ભગવાન શ્રીહરિમાં પ્રેમ થયો, ઓળખાણ થઈ ગઈ. કૃપાનિધિની કૃપા થકી દીઠું તે સમય તેજ અપાર. જમજો તો વ્યા ગયા, પણ કડિયાઓને અપાર તેજ દેખાણું. તેજમાં ભગવાન સ્વામિનારાયણ દેખાણા. સ્વામિનારાયણની ચારેય બાજુ મુક્તો છે. અદ્ભુતાનંદ સ્વામી આચાર્યને કહે છે કે ઉપાસના જો આવી સર્વોપરી હશે અને એ સર્વોપરીને સાચા અર્થમાં માન્યા હશે તો એની આજ્ઞા એની મહિમાથી પડશે, અને આજ્ઞાની ઉપાસના જો મજબૂત હશે આચાર્યમાં અને સાધુ સંતોમાં તો એને લઈને આખા સત્સંગમાં એ અંગ બેસે અને સત્સંગ રૂપી વૃક્ષે લીલું છમ થશે.
સકલ અમર ઈશએ જ સ્વામી વૃષસુત કૃષ્ણ કૃપાળુ બ્રહ્મધામી. સકલ અમર ઈશએ જ સ્વામી.
તે કડિયાઓના ઈષ્ટદેવો બોલે છે.
नथी कोई एथी मोटा अवर अनेक अजादी एथी छोटा नथी नथी कोई एथी मोटा अवर अनेक अजादी एथी छोटा अवर अनेक अजादी एथी छोटा લ્યો કોઈ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીથી મોટા નથી માટે અમારા ભક્તો તમો ભાવથી હવે આ પ્રગટ શિરેનું ભજન કરો જો તમે એમનું ભજન કરશો તો અક્ષરધામ પામશો આત્યંતિક મુક્તિ પામશો નહીં તો આડાવળા અથડા હો રખડશો લખચોરાશી જમપુરીમાં આમ રામકૃષ્ણાદિક ઈષ્ટ દેવોએ એક ઘડી સુધી દર્શન આપીને એના એના ભક્ત કડિયાઓને સર્વા ઉતારી સ્વામિનારાયણની ઓળખાણ કરાવી પછી સૌ અદ્રશ્ય થઈ ગયા તેથી સૌ કડિયાઓ શ્રીહરિના પગમાં પડ્યા અને મહારાજ પાસે વર્તમાન ધરાવીને સત્સંગી થયા એ વખતે આચાર્ય રઘુવીરજી મહારાજે તે ગઢપુરના મંદિરના શિખરના વચલા બારણામાં બે લોટી પાણી મહારાજને પાયું અદભુતાનંદ સ્વામી કે મેં દર્શન કર્યા પછી મહારાજે રઘુવીરજી મહારાજનો હાથ જાળ્યો અને મંદિરથી હેઠે ઉતર્યા આ રીતે મેં જોયેલું અદભુતાનંદ સ્વામીની આવી આજ્ઞા ઉપાસના નહીં દઢતાની બળવાળી વાતો સાંભળી આચાર્ય અને સૌ સંતો અતિ અતિ રાજી થયા આવી વાતો આચાર્ય શ્રી જૂના સંતો પાસે કહેવડાવતા મોટા સમયમાં ઉત્સવમાં સભામાં અમથી સાંભળતા ભવ ભગવાન શ્રી હરિની લીલાનું સુખ માણતા ચરિત્રનો આનંદ ભોગવતા હતા સંવાત 1892 ની સાલ આવી સુરતના ભાલચંદ્રભાઈ લક્ષ્મીચંદભાઈ વગેરે હરિભક્તોએ મળી સુરતમાં એક નાનું હરિમંદિર તૈયાર કરાયું પછી સવે વિચાર કર્યો કે હવે વડતાલ જઈને આચાર્યને પ્રાર્થના કરીએ ને અહીં આવીને આરતી ઉતારે કર્યો એમ વિચાર સહુએ દીધી છે પ્રતિમાઓ પ્રભુએ તે સ્થાપવીએ મંદિર માહી રઘુવીર તેડાવીએ આહી પછી તેઓને તરત તેડાવ્યા સાથે ગોપાળાનંદજી આવ્યા નિત્યાનંદ આદિ ઘણા સંત ગયા સુરતે સદગુણવંત હતું મંદિર શિખર વિનાનું તો એ દિશતું સારી શોભાનું 1892 માં શિખર વગેરેનું નાનું એવું હરિમંદિર સૌ પ્રથમ સુરતમાં તૈયાર થયું બહુ સારું શોભતું હતું સુધી પંચમી વૈશાખ કેરી જોશીએ કહી શુદ્ધ ગણેરી થાપ્યા તે દિન રાધા વિહારી નારાયણ મુનિની છબી સારી બોલો નારાયણ મુનિ દેવની જય આ રીતે સંતોને સાથે રાખી ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા સદગુરુઓ કહે તે રીતે રઘુવીરજી મહારાજ સત્સંગ વિચરણ કરતા પ્રતિષ્ઠાઓ કરતા જેમ સંપ્રદાયનો વિકાસ થાય એમ કરતા સૌનું હિત થાય એવા કાર્યો કરતા આવા હતા આપણા આચાર્ય રઘુવીરજી મહારાજ સૌ સંતો ભક્તોના દિલ જીતી લેતા સૌને રાજી કરતા અને એટલે ભગવાન સ્વામિનારાયણ આચાર્ય રઘુવીરજી મહારાજ ઉપર બહુ પ્રસન્ન રહેતા દિલ જેવા વાલા લાગતા મહારાજને રઘુવીરજી એટલે ક્યાંય પણ રઘુવીરજીને તકલીફ પડે તો ભગવાન સ્વામિનારાયણ દોડીને વાયરે આવતા અને આ લોક તકલીફ વગરનો હોય નહીં બધાની તકલીફ આ લોકમાં તો પડી જ છે એકવાર હિન્દુસ્તાનમાં જતા મુશ્કેલી પડી હતી ત્યારે સ્વામિનારાયણ ભગવાને આવીને રસ્તો બતાવ્યો તો એ વાત તમને કહું છું
રસ્તો બતાવે આ લોકમાં અને આવે તેડવા અંતકાળ હે
અક્ષરધામ માં હનવા કો ન થવા દેવાલ. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ આ લોકમાં સુખ્યા રાખે ને અંતે ડંકો વગાડીને ધામમાં લઈ જવા દે, વાળ વાંકો ન થવા દે.
સવલાને અવળું કરે અને અવળાને સીધું દોર,
રક્ષા કરે નિજ ભક્તની એવા સમર્થ ધર્મ કિશોર, એવા સમર્થ ધર્મ કિશોર. આપણે ફાવી ગયા છે સ્વામિનારાયણ ભગવાન મળ્યા ને, એની ઉપાસના મળી, એની કંઠી, એનો તિલક ચાંદલો, એની પૂજા, એના આચાર્યો, એના સાધુ, એના ભક્તો, એના મંદિરો, એની મૂર્તિઓ, એના શાસ્ત્રો, આ બધું આપણને મળ્યું એટલે આપણા જેવો દુનિયામાં આજ કોઈ ભાગ્યશાળી નથી. વડતાલ ધામ, ગઢપુર ધામ, અમદાવાદ ધામ, છપૈયા ધામ, મૂળી ધામ, ધોળકા ધામ, ધોલેરા ધામ, એક એક ધામ જો, જુનાગઢ ધામ, આવા આવા ધામો મળ્યા, મંદિરો મળ્યા, આચાર્યો મળ્યા, મૂળ રીતિ ભાતિ પદ્ધતિને રૂડો સત્સંગ મળ્યો. બોલો આપણા જેવું નસીબદાર કોણ? હવે તો આપણે ભગવાનને રાજી કરવા માટે તન તોડી મહેનત કરીએ, એમની આજ્ઞા પાળીએ અને સર્વોપરી ઉપાસના રાખી હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન ધરીએ. આ લોકમાં લાખના મૂવે હવા લાખના રહેશું, ત્યાં સુધી હરિગુણ ગાશું ને આનંદ કરશું ને જાશું એટલે ધામ ભેગા ક્યાંય નહીં હો બીજા આડાવળા. વડતાલ જેવા ધામમાં, ગોમતી જેવા તીર્થને કિનારે બેસીને આચાર્ય રઘુવીરજી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ, એમાં આ કથા સાંભળીએ છીએ. ભલા આ થોડા નસીબની વાત તમે સમજો છો? કોઈથી અવાતું છે, બેહાતું છે, આ મેળ ખાતો છે? આપણી કંઈક પુનાઈ ખરી વડવાવાની, તે આ માહોલ માણવાની આપણને ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને શક્તિ ભક્તિ શ્રદ્ધા આપ્યા. એકવાર રઘુવીરજી મહારાજ વડતાલથી મોટા મોટા સંતોને સાથે લઈ, હરિભક્તોનો સંઘ સાથે લઈ હિન્દુસ્તાનમાં જવા નીકળ્યા. હાથી, ઘોડા, રથ, ગાડી, ડંકા, નિશાન, તંબુ, કેટલો સામાન હારે છે. વડતાલથી નીકળીને ઠાસરા ગામમાં પહોંચ્યા, ત્યાં 5 દિવસ રહ્યા. આચાર્યનું અને સદગુરુઓનું વિચરણ આવી રીતે ઠાઠ માઠમાં રહેતું અને જ્યાં જાય ત્યાં ભાગા ભાગ નહીં. 2-5 દિવસ રોકાતા, બધાને ભેગા કરતા, આજુબાજુને ગામડાને આવતા અને એ છાવણીઓનો સત્સંગ થતા. એક ટીપ મારીને આવે ને ત્યાં તો 500 ને 1000 હરિભગત વધારીને આવતા. આવા વિચરણ રહેતા ઠાસરામ 5 દિવસ રોકાણા. સત્સંગીઓ રાજી રાજી થઈ ગયા. કથા વાર્તા ને રીતભાત જોઈને કંઈક ને સત્સંગ થયો. ત્યાંથી ગોધરા ગયા, ન્યા રોકાણા, પછી આગળ ચાલ્યા. માલવ દેશ ઓળંગી આગળ શિવપુરી નામનું મોટું શહેર આવ્યું. તેમની સપીપ એક સફરા નામની નદી વહે છે, ભયાનક નદી, ઊંડી. હો ભાઈ, મોટા મોટા પથરા. અરે ગાડું તો હું માણસી ના ઉતરાય એવો આંકરો ઢાળ હતો નદીનો, ભાઈ ભાઈ બહુ વહમો ઢાળ. એક ગાંવ નદી દૂર રહેલી એટલે રઘુવીરજી મહારાજે શ્રીજી મહારાજને મળેલા પાર્ષદ નથુને કહ્યું, નથુજી કે હા મહારાજ, એક કામ કરો, તમે ઘોડો દોડાવો, આગળ જાઓ, જોઈ સફરા નદી આવે છે ત્યાં ઢાળ ઉતરાયો છે, રસાલાની આગળ જાઓ તપાસ કરો. એટલે નથુભાઈ બાગડધમા બાગડધમા ઘોડો દોડાવીને ઉપડી આગળ. વચમાં 2 ફામા મળ્યા. નથુભાઈ પૂછ્યું, એટલે ભાઈ નદી કેટલી દૂર છે? એ કે અહીંયા જ છે, બહુ દૂર નથી. ઉતરાય એમ છે? નહીં ઉતરાય એમ નથી. કેમ? ઢાળ બહુ વહમો. એવું છે? હા. એ શું કરશું? અમારી પાસે તો સામાન બહુ છે, હાચી ઘોડા ને ઘણો સામાન. ઉતરાશે નહીં તારે શું થાય? પેલા કે અરે ભાઈ, દર સાલ શિવપુરીનો રાજા રસ્તો હરખો કરાવે છે પણ એણે આ વર્ષે નથી કરાવ્યો. શું કરવું બોલો, ન કરાવે તો આનું હું કરવું હું? પછી નથું ભગત કે ક્યાંય બીજો રસ્તો ખરો કે છે ને તો બતાવો ને, તો કે 5 રૂપિયા લાવો એમ. હા 5 રૂપિયા આપો તો બીજો રસ્તો બતાવીએ. નથું ભગત કે આ માળો કરો છે. પાછા આવ્યા આચાર્ય પાસે, રઘુવીરજી મહારાજને વાત કરી કે બધું આવું છે. ત્યારે આચાર્ય બોલ્યા, હે નથું ભગત, 2 પાળા લઈને તમે જાઓ, તમે જાતે નદી જોઈ આવો, આ વિશ્વાસ નહીં. તમે ઠેઠ નદીએ ન ગયા અને પૂછીને પાછા આવ્યા, સારું કહે છે, જાઓ 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 જોઈ આવો. 2 પાળા લઈને નથું ભગત ઉપડ્યા ઠેઠ સફરા નદીને બરાબર જોઈ તપાસીને પાછા આવ્યા અને રઘુવીરજી મહારાજને વાત કરી કે મહારાજશ્રી, ઉતરાય તો ખરું પણ એક ગાડા પાછળ મોટા મોટા દોરડા 2 બાંધીને કેરથી 40-50 માણસ ખેંચી રાખે, ધીમું 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 ગાડું હરકવા દે તો હળવું હળવું નદીના ઢાળમાં ગાડું ઉતરે, માંડમાં ઉતરે, એમ કરતા કાંઈક નુકસાન તો થાય ખરું? રઘુવીરજી મહારાજ આવું સાંભળીને મુજાણા કે આમાં નહીં મેળ પડે, પાછું વળવાનો વિચાર કરે છે, હવે પાછા વળીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણને ચિંતા થઈ કે રઘુવીરજી જેવા મારા ભક્ત આચાર્ય મુજાઈને સંઘ સાથે પાછા વળે એમાં તો આબરૂ મારી જાય છે. તરત જ ભગવાન સ્વામિનારાયણ રોજે ઘોડે બેઠા, ભારે ભારે દરિયાની વસ્ત્ર ઘરેણા પહેર્યા છે, હાથમાં ભાલો લીધો છે, ઘોડો દોડાવતા ભગવાન સ્વામિનારાયણ રઘુવીરજી મહારાજ ની પાસે આવ્યા અને બોલ્યા કે રઘુવીરજી, ઓહો મહારાજ તમે. રઘુવીરજી કેમ પાછા વળો છો? કે મહારાજ કરીએ શું, આગળ નદી છે. અરે હોય, આગળનો માર્ગ તમે ભૂલી ગયા છો કે શું? પાછું વળવાનું ના કરાય, આવો આવો અમારી હારી આવો, વાહે વાહે આવો. એમ કરીને મહારાજે ઘોડો મોર કર્યો અને વાહે બધા હાથી ઘોડા રથ સંઘ બધું પાછળ મહારાજ હાલ્યા જાય છે. નદી એવી, ત્યાં તો સરસ મજાનો પથરાથી કરેલો પુલ જોયો, સમજ્યા? મહારાજની વાહે વાહે બધા હાલ્યા ગયા. રઘુવીરજી મહારાજ પાછળ રથમાં બીજા, પાછળ ઈથી રથ, પાછા હાથી ઘોડા ગાડીઓ, એમને એમ નદીના પુલ ઉપર થઈ અને સામે કિનારે પહોંચી ગયા. કોઈને કાંઈ ખબર જ પડી નહીં કે કઈ રીતે આ નદી ઉતરાઈ ગઈ. સામે કાંઠે જ ગયા એટલે ભગવાન સ્વામિનારાયણ તરત જ અદ્રશ્ય થઈ ગયા. બધાએ પાછું જોયું તો નદી માથે કાંઈ પુલબુલ હતો નહીં. આવો અદભુત પરચો રઘુવીરજી મહારાજને ભગવાન સ્વામિનારાયણે પૂર્યો હતો. લોકો તો હેઠા ઉતર્યા, નદીને પાળે સેડ્યા ને જોવા માંડ્યા, કોઈ પુલ ક્યાં ગયો આપણે હમણાં ઉતરાઈએ? ત્યાં તો નદીને સામે કાંઠે 2 ઊભા હતા, સમજાણો? એ આમનામ જોઈએ જ રહ્યા, 5 રૂપિયા જ ગયા પણ આ બધા ગયા. જેને ભગવાન સહાય કરે એને શું ચિંતા હોય, હે? કેવા દયાળુ સ્વામિનારાયણ પ્રભુ લ્યો. એવો શ્રીજી મહારાજ પ્રતાપ રે, નિજ ભક્તોને દેખાડે છે આપ રે. પ્રતાપ દેખી રાજી થયા રે,
પ્રતાપ દેખી રાજી થયા રે,
સર્વે આશ્ચર્યમાં ડૂબી ગયા રે,
સર્વે આશ્ચર્યમાં ડૂબી ગયા રે,
સહુ મહિમા સમજ્યા બહુ રે, સર્વો પરિચય હરિ બોલ્યા સહુ રે,
સહુ મહિમા સમજ્યા
પ્રાર્થના ભજન રે, રાજી કર્યા છે પ્રાણ જીવન રે. સંઘમાં એક ઉત્સાહ આવી ગયો, વિશેષ ભજન કીર્તન થવા લાગ્યા. કરીએ આપણે પણ સહુ એમ રે, કરે રક્ષા આપણી પણ તેમ રે. આપણે પણ ભજન કરીએ, વિશ્વાસ રાખીએ, આપણી રક્ષા કરે, આજે કરે. મળ્યા
મહામનોહર માવરે ગાયે
હર માવરે
મળો દિવ્ય અલૌકિક લાવરે
મળો દિવ્ય અલૌકિક લાવરે
માટે ધ્યાન ભજન કરો સહુરે હો માટે
ધ્યાન ભજન કરો સહુરે
હે કરો પ્રાર્થના પ્રભુજીની બહુરે પ્રભુજીની બહુ રે હ કરો
પ્રાર્થના પ્રભુજીની બહુ રે
કરો આપણું કલ્યાણ જટ રે ધામ પામીએ સહુ પટાપટ રે
આપણું કલ્યાણ જટ રે
બાવા આપણે બધા ધામ પામીએ સહુ પટાપટ રે
વાલા ભક્તો રઘુવીરજી મહારાજને સ્વામિનારાયણ ભગવાન જ્યારે જરૂર પડે ત્યારે પરચા આપતા રઘુવીરજી મહારાજ પણ સર્વોપરી શ્રીહરિને જાણીને ખૂબ ભજન ભક્તિમાં રાત દિવસ તરબોળ રહેતા અને મોટા સાધુની કેર બહુ રાખતા. વિક્રમ સંવત 1898ના ચૈત્રી પૂનમના સમયા ઉપર ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી વડતાલ પધાર્યા હતા. ભગવાન સ્વામિનારાયણ ધામમાં પધાર્યા પછી ગુણાતીતાનંદ સ્વામીએ દૂધ ઘી વગેરેનો ત્યાગ કર્યો હતો. દૂધ ઘી વિનાના શુષ્ક ખોરાકથી દેહ ઇન્દ્રિયોની બેદરકારીથી સ્વામી દેહ પ્રત્યે કાંઈ ધ્યાન નહોતા રાખતા એટલે સ્વામીને ઉદરનો રોગ થયો. સ્વામી રોગ પ્રત્યે પણ એટલા જ બેદરકાર હતા. ગુણાતીતાનંદ સ્વામીનું ક્ષીણ થઈ ગયેલું શરીર જોઈ ઘણાને એમ લાગતું હતું કે કદાચ સ્વામીનો દેહ નહીં રહે. સમયા પછી એક દિવસે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પ્રત્યક્ષ દર્શન આપ્યાને કહ્યું કે સ્વામી તમે ઉદાસ થશો ને હજી તમને આ લોકમાં વધુ રાખવા. આપણે ધામમાંથી જે વાત ધારીને આવ્યા છીએ તે વાત ખૂબ પ્રવર્તાવી છે. આટલું કહી મહારાજ સ્વામીને મળ્યા અને પછી તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. રઘુવીરજી મહારાજને પણ સ્વામીને થયેલા રોગની ખૂબ ચિંતા થવા લાગી કે કદાચ ગુણાતીતાનંદ સ્વામી દેહ નહીં રાખે. આથી બીજે દિવસે નિયમ પ્રમાણે ઠાકોરજીના હવારે દર્શન કરી આચાર્ય મહારાજ સ્વામીના દર્શન કરવા પધાર્યા. પછી આચાર્ય મહારાજે પાસે બેઠેલા સ્વામી રામદાસને કહ્યું કે રામદાસ સ્વામી કે હા આ ગુણાતીતાનંદ સ્વામીને ઉદરનો રોગ થયો છે તો તમે કાંઈક દવા કરો ને. આ રામદાસ સ્વામી કોણ જાણો છો? આ રામદાસ સ્વામી પૂર્વાશ્રમમાં રવજી હુતાર હતા કાળા તળાવના, જેને મહારાજ ઐશ્વર્ય આપ્યું હતું ને પછી ખેંચી લીધું ને પછી પાછા પરણ આવ્યા ને પછી ઘરના બૈરાને સડાવ્યું કે આ બીજું માગે તો બીજું દેજે ને કંટાળો લાવીને મારી ઝીકીને પાછા સાધુ કર્યા રવજી હુતારને રામદાસ નામ પાડ્યું. એ જૂનાગઢ ગુણાત્યાન સ્વામીની પાસે રહેતા હતા. એને રઘુવીરજી મહારાજે કહ્યું એ વાળી પાછા વૈદ્યુ શીખ્યા હતા રવજી હુતાર. લ્યો તો કાંઈક દવા કરો ગુણાત્યાન સ્વામીની, એનો જલ્દી રોગ મટી જાય. રઘુજી મહારાજે કહ્યું એટલે સ્વામીનો રોગ મટે એવો ઉપાય રામદાસ સ્વામીએ કર્યો. બાજરાના દાણા જેવડી 30 ગોળીઓ આપી અને કહ્યું કે નિત એક ગોળી લેવી. સ્વામી તે ગોળી લેતા એટલે રોજ 18 વાર રેજ થતો, ફક્ત ખીચડી જમતા. અને એ વખતે રઘુવીરજી મહારાજે સ્વામીની ખૂબ સેવા કરેલી, બહુ ભાવથી આવું બધું દવા વગેરે કરાવેલું અને ગુણાતીતાનંદ સ્વામી હાજા થયા. આવા હતા આપણા રઘુવીરજી મહારાજ કે સાધુની દવા કરાવવી, એમને હાજા કરવા અને સત્સંગનું પોષણ કરવું, એમાં એમને ભારે ઉત્સાહ અને ઉમંગ હતો.
કરુણા કહી ન જાય નાથની, પ્રતાપ દેખાડે અપાર. આચાર્ય દ્વારા એક વિપ્રનો મારે વાલે કર્યો ઉદ્ધાર. દયાળુ છે અતિ દિલના,
દયાળુ છે અતિ દિલ ના તેના જન ના જન જે હોય નથી આશ્રિત સીધા નિજ ના મારો વાલો ઉધારે છે તો. એક બ્રાહ્મણ હતા રઘુવીરજી મહારાજ ના સેવક, એ સ્વામિનારાયણ ને આશ્રિત નહોતા, તોય સ્વામિનારાયણ ભગવાને સેવક ના સેવક જાણીને એનો ઉદ્ધાર કર્યો. એ કથા મારે તમને કહેવી છે. કેવા દયાળુ સ્વામી નારાયણ.
સૌના સ્વામી એક હરી સર્વોપરી મહારાજ, પોતાના જન દ્વારે કર્યા મોટા અવતાર જેવા કાજ. હે વાલે મારે મોટા અવતાર જેવા કાજ, માટે ભજવા પ્રેમથી શ્રી હરિ દિવસ ને રાત, સદા સત્સંગમાં પ્રગટ છે આજે પણ પ્રભુ સાક્ષાત
છે. ને સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં સાક્ષાત વિતરે છે, મંદિરમાં પણ સાક્ષાત બેઠા છે, આચાર્યમાં સંતોમાં ભક્તમાં પણ સાક્ષાત મહારાજ બેઠા છે. જ્યાંથી જ્યારે જેની જે સહાય કરવાની જરૂર પડે તે વખતે ભગવાન સ્વામિનારાયણ તેની ત્યાંથી સહાય કરી નાખે. આ વાતને સમજતા હોય સમજે, બધાને ખબર પડે એવી નથી. એકવાર આચાર્ય રઘુવીરજી સંઘ સાથે હિન્દુસ્તાનથી ગુજરાત તરફ આવતા હતા, સાથે ઉત્તર પ્રદેશનો એક બ્રાહ્મણ હતો રઘુવીરજી મહારાજ નો ઓળખીતો, બાકી એને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કે નિષ્ઠા કે કંઠી કે સત્સંગ કાંઈ ન મળે. હિન્દુસ્તાનનો બ્રાહ્મણ રઘુવીરજી મહારાજને ઓળખે, ભાઈ આ રઘુવીરજી કેમ છે એમ બોલે. ખાવાનું મળે એટલે ધોત્યું ઢીલું કરીને તૂટી જ પડે, એવો પ્રેમી માણસ. ઉત્તર પ્રદેશનો બ્રાહ્મણ. સંઘ સાથે ચાલતા ચાલતા ઇન્દોરમાં આવ્યા, હાંજનું ટાણું હતું અને બ્રાહ્મણને કહો કે ઘી ગોળ ને લોટ આપી દીધું, જાજુ નવશે લોટ બાટીઓ બનાવી મારા ભાઈ, અને ઘી બી નાખી અને બ્રાહ્મણ નવશે લોટની બાટીઓ ખાઈ ગયો. બોલો લે હાજે. અને રાતના 2 વાગ્યે સંઘવાળાએ ડંકો વગાડ્યો, ધડિંગ ધડિંગ ધડિંગ, એટલે ઉઠીને હાલવાનું જ બધાને, આગળ નદી તળાવ આવે ને નાઈ લેવાનું, પૂજા કરી લેવાની. 2 વાગે ડંકો વાગ્યો અને સંઘ તો ઉપડ્યો, હા જાગી જાગીને હાલતા. સંઘ આગળ ગયો, બ્રાહ્મણ ભેગો આયલો તો ખરો પણ ખવાઈ ગયેલું જાજુ એટલે બહુ હલાય નહીં, પેટમાં મેડ્યું દુખવા. સંઘ 2-4 ગાંવ ચાલ્યો, કાચી બાટીઓ ખાવાથી બ્રાહ્મણને પેટમાં દુખાવો ઉપડ્યો અને અતિશય તરસ લાગી, ગળું હુકાવા લાગ્યું, લોકો મશ્કરી કરશે એવા ભયથી કોઈને વાતય ન કરી. પણ ભૂદેવની ચાલ ધીમી ધીમી થવા માંડીને સંઘ આગળ ગયો, સંઘને અને ભૂદેવને વહેલું થઈ ગયું, ભાઈ ભાઈ. બ્રાહ્મણ પાછળ રહી ગયો, સૌથી આગળ રઘુવીરજી મહારાજ હાથી પર બેઠા છે, સાધુ બ્રહ્મચારી પાળા વગેરે હવ રથમાં ને ગાડીઓમાં પાછળ જાય છે. સંઘ દૂર થઈ ગયો, પેટ દુખાવાને કારણે બ્રાહ્મણ પછી ઠાક્યો, હાલી હેક્યો નહીં, અતિ અકળાણો, માર્ગ વિકટ હતો, બીક માંડી લાગવા. માર્ગથી થોડે દૂર એક પથ્થરની શિલા હતી, એના ઉપર ઠાકીને પછી હૂતો લાંબો થઈને કે હવે મોત આંબી ગયું. ભૂદેવ લાંબા થઈને હોઈ ગયો. આ વાત શું શીખવાડે છે? માપમાં ખાવું માપમાં ખાવું માપમાં ખાવું રે, નહીતર પછી થાય આવું, માટે માપમાં ખાવું રે રે રે. હવે મુજાણા બહુ ભૂદેવ રાતે એકલા પથરામાં લાંબા થઈ ગયા છે, એ મુજાણા ત્યારે બીજું કઈ ખબર પડતી નહોતી. એટલે હુતા હુતા બોલે શું ખબર છે?
ભૈયા રઘુવીર બહુ પ્યાસ લગી હે, જલ પાઓ, બહુત પ્યાસ લગી હે, જાન નીકળ જાયગી,
મેરી જાન નીકળ જાયગી. આવું બોલે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે મારા આચાર્યનું નામ લઈને પોકારે છે તો મારે જવું જોઈએ. બોલો લ્યો, આમ જુઓ તમે સ્વામિનારાયણ ભગવાનની કૃપા જુઓ કે મારા આચાર્યનું નામ લઈને પોકારે છે.
હે કદી મારા સંત નું નામ લઈને પોકારે તો એ મારા ને પોકારે છે ને એટલે મારે દોડવું પડે. મારા આચાર્ય મારા સંત કઈ ન જાણતા હોય પણ હું તો જાણું છું ને કે કોક મુશ્કેલીમાં છે. બોલો, કેવી અદભુત વાત છે. ભગવાન શ્રી હરિ ઉતાવળા થકા રઘુવીરજી મહારાજનું રૂપ લઈ હાથમાં જળનો લોટો ભરી હાથી ઉપર બેસીને આ ભાઈ પથ્થરમાં છે પડ્યા હતા ને ત્યાં આવ્યા. હાથી માથે રઘુવીરજી મહારાજના રૂપે સ્વામિનારાયણ ભગવાન લોટો પાણીનો લઈને આવ્યા અને પેલા ભૂદેવને કીધું, ભૂદેવજી તરસ લાગી હે, અરે બોટ લગી હે, કોણ હો? મેં રઘુવીર ભૈયા. ઓહો, એમ કરીને ભૂદેવ ઉઠ્યા. ભગવાન સ્વામિનારાયણે એને બાવડું પકડીને હાથીમાં જ બેઠી દીધા અને પાણીનો લોટો પાયો. બિચારા રાજી રાજી થઈ ગયો. અને પછી યોગ શક્તિથી સંઘની આગળ નદીને કાંઠે ભગવાન હાથી લઈને પૂગી ગયા. અને પછી એ ભૂદેવને હાથીએથી નીચે ઉતાર્યા અને એવું બોલ્યા કે ભૈયા, હમણાં સાધુ બ્રહ્મચારી નદીએ આવશે, સાથે તમે જોડાઈ જજો. અને ભગવાન સ્વામિનારાયણ હાથીને થોડે દૂર લઈ જઈને અદૃશ્ય થઈ ગયા. સંઘ આવ્યો અને એમણે આચાર્ય રઘુવીરજીને આ સર્વે વાત કરી. ત્યારે આચાર્ય રઘુવીરજી મહારાજ બહુ સરસ બોલ્યા છે, આચાર્ય હો તો એસા હો. એમણે એમ કહ્યું કે ભૈયા, અમે નોતા ત્યાં આવ્યા રે, શ્રી હરિએ તમને બચાવ્યા રે. રઘુવીરજી મહારાજના જીવનમાં લખાણું કે પોતે અતિ નિષ્કપટ હતા, એના રૂપે બ્રાહ્મણની રક્ષા સ્વામિનારાયણે કરી. તો મફતનો જશ ખાવો હતો, ખવાત એવું બરાબર ટાણું હતું, મોકો હતો, મેં તેરી રક્ષા કી, પણ ચોખવટ કરી નાખી કે હું એવો રૂપ લઈને તને બચાવી ગયો છું, એવો પ્રતાપી મને કઈક માની લેતો નહીં. હું નતો આવ્યો તને બચાવવા, આથી લઈને આવ્યા અમારા રૂપે તમ પાસરે, જળ પાઈને બુજાવી છે પ્યાસ રે. ભગવાન સ્વામિનારાયણ અમારું રૂપ લઈને તારી પાસે આવ્યા હતા, તારી તરસ બુજાવી છે અને એ જ તને અહીં મૂકી ગયા છે. અહો, કેવી કરુણા વરસાવી રે, ભગવાન કેવા દયાળુ છે. એમ રઘુવીરજી મહારાજ ગદગદિત થઈ ગયા કે વાહ મહારાજ, તમારી કરુણા વાહ. શ્રીજી સત્સંગમાં સાક્ષાત રે, સહુને અનુભવાણી આવી વાત રે. શ્રીજી આ સત્સંગમાં સાક્ષાત રે, સહુને અનુભવાણી આવી વાત રે. હરિ હરિ જનની કથા પવિત્ર, શ્રુતિ સુણતા અધ સોટળે વિચિત્ર. હરિ હરિ જનની કથા પવિત્ર, શ્રુતિ સુણતા અધ સોટળે વિચિત્ર. પણ ખલ જન જે આત્મ ખાતી, નથી સુણવા સુણવાની રુચિ જ તે હથાતી. ઓ નથી સુણવાની રુચિ જ તેને થાતી, નથી સુણવાની રુચિ જ તેને થાતી. ઓ નથી સુણવાની રુચિ જ તેને થાતી. ભગવાન ને ભગવાનના ભક્તના કથા ચરિત્રો સાંભળવા માત્રથી સર્વ પાપોને નાશ કરે છે, પણ ખળ માણસોને કથા સાંભળવાનું મન જ થતું નથી. એ આત્મઘાતી છે કે જેને કથા સાંભળવાની રૂચિ થતી નથી. આજ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને સંતોને લાખો ધન્યવાદ દેવા પડે એવું છે. કેમ, જે સંતો કથા કરે છે એટલી ને હરિભક્તો કથા સાંભળે છે એટલી, બાકી હોય નહીં. બીજે ત્રીજે તો મોટા સમયાણા થતા હોય ત્યાં કથા હોય તો હોય ને કથા જ ન હોય, ભંડારો જ હોય અને કથા કોઈ કરતું હોય ના કોઈ બેઠું ન હોય, ભીડ બધી પણ જ થતી હોય. એને બદલે સંતો ભક્તોને કથા વાર્તા કરવા સાંભળવાના અંગ છે, એ નાની હોની વાત નથી, એ ભગવાન સ્વામિનારાયણના ગુણ છે. સ્વામિનારાયણ ભગવાનને કથા વાર્તા કરવા સાંભળવાનું જબ્બર અંગ હતું. એને લઈને રઘુવીરજી મહારાજમાં આવ્યું અને એવા આચાર્ય મહારાજ જ્યાં કથા વાર્તામાં બેસતા હોય ત્યાં સંતો ભક્તોને આવવું જ પડે ને, કથાના અંગ પાડવા જ પડે ને, એમ આ સત્સંગમાં શ્રી હરિજી મહારાજના ગુણો હવમાં ઉતર્યા છે. વાલા ભક્તો, સંવત 1900 સાલમાં વડતાલમાં સુંદર કાર્તિકી સમયો થયો. તે સમયમાં આવેલા ભાવિક ભક્તોની માંગણીથી ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સદગુરુ સંતો સાથે રઘુવીરજી મહારાજ પોષ સુદ ચોથને દિવસે સત્સંગ વિચરણ કરવા માટે નીકળ્યા. વડતાલથી પોયડા ગયા, ત્યાંથી પેટલાદ, ધર્મજ, વડદલા, પીપળોય, ખંભાત, અને ત્યાં 10 દિવસ રોકાયા. લ્યો, આવું રોકાતા ખંભાતમાં 10 દિવસ. ઘેર ઘેર પધરામણી કરી, આચાર્ય મહારાજને પધરામણી કરવાનો કંટાળો નહીં, થાક નહીં, નાનો હુનો માણસ કહેતો તરત તૈયાર. એને ઘરે જઈને એના ઘરમાં એક ગોખલામાં મહારાજની મૂર્તિ હોય એની આરતી આચાર્ય મહારાજ ઉતારી દે કંટાળ્યા વગર. વરસાદ હોય, તડકો હોય, ટાઢ હોય, રાત દિવસ સત્સંગની ખેડ આ રીતે આચાર્ય શ્રી કરતા હતા. ત્યાંથી મેતપુર ગયા, ત્યાંથી બોચાસણ વગેરે ઘણા ગામો ફરતા ફરતા ગોમ ચોંગે આયા. ત્યાંથી મહેળાવ, પછી પીપળાવ, પછી નાર, પછી બુધેજ ગયા, પછી ગુડેલ ગયા, પછી તામસામ ગયા, પછી સેંજીવાડે ગયા. ઘણા ગામોમાં ફરી 2 માસ ને 4 દિવસ સત્સંગ વિચરણ કરી ચૈત્ર સુદ 8મે વડતાલમાં આવ્યા. આ ચૈત્રી સમયો કરવા આવ્યા. આવા વિચરણ કરતા હતા મોટા મોટા સંતો સાથે. વડતાલમાં ભવ્યતાપૂર્વક હરિજયંતીનો મહોત્સવ કર્યો. આચાર્ય તથા સદગુરુઓ, અન્ય દેશમાં ફરવા ગયેલા સૌ સંતો ભક્તોને સમયમાં ભેળા મળ્યા. સમયો થાય ને ત્યારે બધા ભેગા મળતા અને એકબીજા દેશના સત્સંગના સમાચાર જાણતા, પૂછતા. આવી એક મજા હતી. તેથી તો ફોન હતા નહીં, અટાણે તો આપણે વાહે ને વાહે પૂછી લઈએ. સમાચાર એકબીજાના સાંભળ્યા તો ઘણી જગ્યાએ હરિમંદિર તૈયાર થયા હતા તથા અનેક ચૈતન્ય મંદિર જેવા નવા સત્સંગી પણ બન્યા. આવી સત્સંગ વૃદ્ધિની વાત સાંભળી સમયમાં ભેગા થયેલા સંતો ભક્તો આચાર્યોને બધાને ખૂબ આનંદ થયો કે આપણો સંપ્રદાય કૂદકે ભૂસકે આગળ વધી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો કે અનંત જીવોને મારે મારા ધામમાં લઈ જવા છે, એ સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે. તે સમયે વડતાલમાં બંને સમયમાં આચાર્ય તથા સૌ સંતો ભવ્ય સવારી કાઢી જે જે શ્રી હરિના પ્રસાદીના સ્થાનકો હતા ત્યાં દર્શને જાતા. એક આવો નિયમ હતો ચૈત્રી સમયમાં અને કાર્તિકી સમયમાં સંતો આચાર્ય હરિભગત ભેળા મળી જેટલા કાંઈ પ્રસાદીના સ્થળો છે વડતાલમાં ત્યાં દર્શને જાતા અવશ્ય દર સમય. ક્યારથી બંધ થઈ ગયું ખબર નથી, પણ પહેલા જાતા હતા એવું લખેલું છે. સવારે કાઢીને દર્શને જાતા, ત્યાં દર્શને જાતા એટલું નહીં, ગોમતી આદિ તીર્થમાં સ્નાન કરતા અને લીલા સંભાળતા, સૌને આનંદ થતો. આ સમયમાં નડિયાદના મોહનરામ, ગંગારામ, કૃપારામ વગેરે ભક્તોએ પોતાને ગામ પધારવા વિનંતી કરી મહારાજશ્રીને, સંતોને. તેથી ઉત્સવ બાદ સદગુરુ સાથે આચાર્ય નડિયાદ ગયા. ત્યાં 10 દિવસ રહ્યા. બોલો લ્યો, રોકાણે આવા 10-10 દિના. ખંભાતમાં 10 દિન, નડિયાદમાં 10 દિન. આચાર્ય સાથે સદગુરુના પડાવ 10-10 દિવસ જે ગામમાં નંખાય, હાંજ હવાલ કથા વાર્તા પધરામણીઓ થાય, તો એ સત્સંગ એટલો બધો વધતો તો કે પૂછો મત. સૌને ખૂબ આનંદ આવ્યો. ત્યાંથી ખેડા ગયા, પછી માતર ગયા, હરિયાળા, મેમદાવાદ, વાંઠવાળી, મૌધા, સુંજ થઈને ઠાસરા ગયા. ત્યાંના હરિભક્તો કોઠારી ગોરધનભાઈના પિતા દયાળજીભાઈ હતા, વગેરે વગેરે એમનો પરિવાર તથા બાપુભાઈ દેસાઈ વગેરે ખૂબ આચાર્ય તથા સંતોને સત્કાર્યા. સત્કાર રચ્યો, સવ્ય સારો થયો, સત્સંગનો ત્યાં વધારો. ઠાસરામ થોડા દિવસ રહ્યા ત્યાં નિવાસ, પછી ઉમરેઠ કીધો પ્રવાસ. ઉમરેઠમાં શિકાભાઈ, ગોવિંદભાઈ, ગંગાદત્ત, હરિકૃષ્ણભાઈ, કૃપાશંકરભાઈ, પ્રાણજીવનભાઈ, શેઠ કેવલરામ, પ્રભુદાસ, હરિભાઈ, બાપુભાઈ, વિઠ્ઠલભાઈ વગેરે વગેરે હરિભક્તો રઘુવીરજી મહારાજના કાળમાં હતા. બહુ સારા હરિભગત હતા. એમણે સદગુરુઓનું આચાર્યશ્રીનું સન્માન કર્યું, મંદિરમાં ઉતારો કરાયો. અને એ વખતે સદગુરુ ઉપનિષદ વગેરે સદગ્રંથોની વાતો કરતા હતા. જ્ઞાન વાતો કરે ઉપદેશ વધ્યો, તેથી સત્સંગ વિશેષ. એક વાત તો સાચી જ, કથા વાર્તા વિના સત્સંગ વધે નહીં. કથા વાર્તા તો ચાલુ ને ચાલુ રાખવી જોઈએ. બ્રાહ્મણોની સભા મોટી થાય, સ્થાપે ઉદ્ધવનો સંપ્રદાય. પરંતુ એ વખતે ત્યાં શિવપંથી અને ગોસાઈજી વાદ કરવા આવ્યા સ્વામિનારાયણ વાળા રે. થોડોક ડખો થયો, ઝઘડાનું થોડુંક બીજ રોપાણું. આ ઝઘડો ઘણો મોટો વધી જાય અને માંડ માંડ આ ઝઘડો સમશે. બધી કથા હું કહું છું પણ તમે સાંભળવા રહ્યો તો પછી વયા જાવ તો શું કરવું. એમાં ભગવાન શ્રી હરિના સંતો આચાર્ય આગળ એ લોકો હારી ગયા. હાર તો થઈ પણ હાર્યા પછી માણસ બહુ અકળાય અને દ્વેષ અંતરમાં વધારી દે છે. હાર્યા તેથી તેના અંતરમાંથી વિશેષ ઉપજ્યો એહ અવસરે દ્વેષ. તેના આચાર્યજો પાયમાં ખેદ લાગ્યો, છાતીમાં તેહને છેદ. આચાર્યો દુઃખી દુઃખી થઈ ગયા. હાર પામ્યા ને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે એટલે. અને મોટો અંતરમાં ઉત્પાત થયો, છાતીમાં છેદ લાગી ગયો. તેથી સત્સંગીને અટકાવવા લાગ્યા, કંઈક ઉપાય કરાવવા. એ જ અવસરથી સહુ જાણો, મોટો ક્લેશનો પાયો મંડાણો. સત્સંગીઓને અટકાવવા માંડ્યા, કંઈક કંઈક ઉપાયો તે ધર્માચાર્યો કરવા લાગ્યા. અને બસ તે અવસરથી, તે દિવસથી જ એક મોટો ક્લેશનો પાયો મંડાણો. પછી તો સદગુરુ અને આચાર્ય ત્યાંથી થામણ ગામ ગયા. વૈશાખ વદ દશમના રોજ વડતાલ પાછા આવ્યા. વળી નજીકના ભક્તોના આગ્રહથી જોળ, ખાંડલી વગેરે ગામોમાં પણ જઈ આવ્યા. પછી ભાદરવા વદ એકાદશીથી ચાલ્યા, તે ધોલેરા તથા ગઢપુર દર્શન કરી શરદ પૂનમે પાછા વડતાલ આવ્યા. આવા વિચરણ રહેતા હતા. વડતાલ આવી શરદોત્સવ કર્યો, દીપોત્સવ કર્યો અને અન્નકૂટ ઉત્સવ કર્યો.
હરિતણી શુભ ગાદી જે આવી, રઘુવીર જે ભલી ભાત તે ભજાવી. હરિતણી શુભ ગાદી જે આવી, રઘુવીર જે ભલી ભાત તે ભજાવી. વિચરી વિચરી કંઈક ગામ ગામ કરી, સતસંગની પુષ્ટિ ઠામ ઠામ. વિચરી વિચરી કંઈક ગામ કરી, સતસંગની પુષ્ટિ ઠામ ઠામ. હો કરી સતસંગની પુષ્ટિ ઠામ ઠામ, કરી સતસંગની પુષ્ટિ ઠામ ઠામ.
ભગવાન સ્વામિનારાયણે આપેલી ગાદીને રઘુવીરજી મહારાજે બરાબર શોભાવી કે વિચરી વિચરી કંઈક ગામ ગામ કરી, સત્સંગની પુષ્ટિ ઠામો ઠામ કે. વડતાલમાં કાર્તિકી સમયો કર્યો. તે સમયે વડોદરાથી ઠક્કર અરજી ભગત તથા એમની પત્ની કાશીબાએ કહ્યું કે અમારે વડોદરામાં તુલસી વિવાહ કરવો છે, તો આપ સંતો સાથે પધારો. હે મહારાજ કૃપા કરો. તેમની ભાવનાને માન આપી આચાર્ય રઘુવીરજી મહારાજ કાર્તિક વદ તેરસે સદગુરુ સંતોના મંડળ સાથે લઈ સત્સંગ વિચરણ કરવા માટે નીકળ્યા. 1901 સાલમાં જઈને સાવદા રાત્રિયા હવારમાં મહીસાગરમાં સ્નાન કર્યું, ત્યાંથી સાકરદા થઈ છાણી આવ્યા. સયાજીરાવ ગાયકવાડે પાંચ શણગારેલા હાથી સાથે ભવ્ય સવારી સ્વાગત માટે આમે મોકલી ભાઈ. રૂડી રૂપાની અંબાડી સારી કરો તે ગજ શિર અસવારી, બેઠા તે પર ધરી આ લાદ પાસે બેસાર્યા ભગવત પ્રસાદ. હાથી માથે રઘુવીરજી મહારાજ બેઠા, સાથે ભગવત પ્રસાદજી મહારાજને બેહડ્યા. છેઠ વ્રજલાલ પણ સ્થિર થઈને કરે ચમર હાથમાં લઈને. વડોદરાના વ્રજલાલ શેઠ હતા, એમની દીકરી પાર્વતી હતી, એની કથા બહુ સરસ છે. એ પોતે ચામર લઈને બેઠા છે. બેઠા બીજે કરી મર જાદ નિત્યાનંદ ને કૃષ્ણ પ્રસાદ. બીજા હાથીમાં છે નિત્યાનંદ સ્વામી ને કૃષ્ણ પ્રસાદ બેઠા. સુકાનંદજી ત્રીજે શુભ રીતે અચિંત્યાનંદ વર્ણી સહિત. અને ત્રીજા હાથીમાં છે સુકાનંદ સ્વામી અને અચિંત્યાનંદ વર્ણી બેઠા. ચોથે હાથીમાં છે ગુણાતીતાનંદ સ્વામી ને અદભુતાનંદ સ્વામી બેઠા. અને પાંચમા હાથી ઉપર પવિત્રાનંદ સ્વામી ને ભોળાનાથ પંડિત ને માધવદાસ બેઠા. અને એક પાલખીમાં ગોપાળાનંદ સ્વામી બેઠા છે. એક વાત આપણે જણાવું, ગોપાળાનંદ સ્વામીની તબિયત નાજુક રહેતી, શરીર બહુ કોમળ હતું. સ્વામી હાથી માથે ન બેહતા, આ બીજા બધા સાધુ બેહતા. આચાર્ય મહારાજ હાથી માથે તો બીજા બધા સાધુઓ પણ હાથી માથે. આમ પાંચ પાંચ હાથી માથે વડોદરામાં મોટી શોભાયાત્રા નીકળી. લ્યો આવી અદભુત કથા છે. ભગવાન સ્વામિનારાયણ વડોદરા ગયા ત્યારે પણ મહારાજ હાથી માથે બેઠા ને બીજા સંતો પણ હાથી માથે બેઠા હતા, બધા હાથી માથે બેઠા હતા. એવું નહોતું કે ભાઈ મહારાજ હાથી માથે બેહે એટલે સાધુ પછી હાથી માથે ન બેહે, એટલે અલાય. આ રીતનો સત્સંગ હતો. ગોપાલ સ્વામીની તબિયત નાજુક હોવાથી પાલખીમાં બેઠા છે. દર્શન માત્રથી અનેક લોકોની જીવન યાત્રાને સફળ કરતી આ શોભાયાત્રા જ્યાં વડીવાડી વિસ્તારમાં આપણું મંદિર છે ત્યાં પહોંચી. સૌ ભક્તોએ સુંદર અવસર જોઈ શ્રીહરિ આચાર્ય તથા સંતો ભક્તોને રસોઈઓ આપી. સભા સાંજે સવારે ભરાય, કથા વાર્તા કીર્તન થાય. સભામાં ઘણા શાસ્ત્રીઓ આવે ત્યારે શાસ્ત્રની ચર્ચા ચલાવે. પહેલાં આ શાસ્ત્રની ચર્ચાઓ બહુ હતી જે અત્યારે ક્યાંય દેખાતી નથી. કાળ ફરી ગયો. હા, પહેલાં તો જ્યાં જાય ત્યાં શાસ્ત્રીઓ આવી જતા પોથીઓ લઈને. સીધી શાસ્ત્રાર્થની લડાઈ શરૂ થતી. જીતો એ જીતો ને આયરો એ આયરો. રાજા મહારાજાઓ સૈન્યથી લડતા હતા, પંડિતો શાસ્ત્રથી લડતા હતા. લડવાનું ઘણું વધારે હતું. આજ આઝાદી પછી આ બધું દેખાતું નથી. ભણેલા માણસો વધ્યા છે, સમજણને લોકો વધારે પ્રાધાન્યતા આપે છે, એકબીજા પ્રેમથી મળે છે, ગેરસમજણો દૂર કરે છે, એટલે સમાજમાં સંપ્રદાયોમાં જગતમાં લડાઈઓ બહુ ઓછી થઈ ગઈ છે અને સુખ શાંતિ વધી છે. હો, આપણે ભલે કંઈ કળિયુગ મોટો થયો પણ આમ જુઓ ને તો સુખ શાંતિ ને ભજન ભક્તિ જેને કરવા હોય એને ઘણું સારું છે, મુજાવા જેવું નથી. આચાર્ય રઘુવીરજી મહારાજનો જન્મ જયંતિ દ્વિશતાબ્દી મહોત્સવ અત્યારે ખરેખર પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિના દર્શનથી ફાલ્યો ફૂલ્યો જામી પડ્યો છે. હા, શાસ્ત્રીઓ બહુ આવતા પોથીઓ લઈને, શાસ્ત્રાર્થ બહુ થતો, તેના ઉત્તરો સદગુરુઓ આપતા, તેથી સત્સંગનો ખૂબ જ પ્રચાર થયો. આ સમયે જ્યારે તુલસીના લગ્નનો દિવસ આવ્યો ત્યારે હરિવરના વરઘોડા સાથે આચાર્ય હરજીભાઈ ઠક્કરને ઘેરે પધાર્યા. ત્યાં ખૂબ પેરામણી થઈ. પછી તે સમયે એક માસ રઘુવીરજી મહારાજ સદગુરુ સાથે વડોદરામાં રોકાણા હતા. એક મહિનો વડોદરામાં જય જયકાર થયો. અરે ભાઈ, મોટા મોટા સદગુરુ સાથે આચાર્ય મહારાજ એક એક મહિનો જ્યાં ધામા નાખે ને છાવણીઓ ને સત્સંગ ને પધરામણીઓ થાય ને ડંકા વાગે કે ન વાગે, ભલે ભલે. વાલા ભક્તો, આખા વડોદરામાં જય જયકાર થઈ ગયો. સંવત 1901 માં મહાવદ દશમી જ્યારે આવી ત્યારે વડોદરાથી ચાલ્યા અને ગામ કરાળી ગયા, પછી અટલાદરા ગયા, પછી મકરપુરા ગયા, ભાયલી ગયા, ગોરૈયાદ ગયા, પાદરા, લતીપુરા, સાધી, સરસવણી, આંબલા, ઇટોલા, વરણા, પોર, વેમારડી, કંડારી, ચોરંદા, શ્રીપુર, ભરથાણ, સારંગ, રાણપર, સાણિયાદ, કરજણ, પીપળિયા, હળદર, ભરૂચ વગેરે સ્થળે વિચરતા વિચરતા આવ્યા. નર્મદામાં સ્નાન કર્યું, શ્રીહરિની લીલાને યાદ કરતા આચાર્ય મહારાજે ધર્મપુરથી પાછા વળતા અહીં જે વાત ભગવાને કરી હતી તે વાતને યાદ કરાવી. સાંભળજો, નર્મદામાં સ્નાન કરીને મહારાજે ધર્મપુરથી વળતા એક વાત કરી હતી. આચાર્ય મહારાજ કે અલ્યા એ વાત સંભારો, વાત સંભારો. એ સાધુ એ સંભાળ્યો કે મહારાજ એક વાર એવું બોલ્યા હતા અહીં નર્મદામાં. એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા, તે ઉઠે જ નહીં. આ લીલા રઘુવીરજી મહારાજ અને સંતો તે સ્થળે સંભાળે છે કે મહારાજ અહીં બેઠા પછી ઉઠે જ નહીં. પછી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને ત્રણ વાર કહ્યું, હે મહારાજ તમે ટીમણ કરો તો ઠીક. પછી મહારાજે કહ્યું, ટીમણ તો કરવા છે એની કાંઈ ના નહીં, પણ એના પહેલા અમારે વાત કરવી છે. શ્રીજી મહારાજને ટીમણ કરવા કરતા વાતો કરવા સાંભળવાનો આગ્રહ વધારે હતો. સમજી ગયા ને? પડાપડી આઈ થવી જોઈએ પણ એ નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ સારું તો પહેલા વાતો કરો. પછી મહારાજ બોલ્યા છે, આ 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ છે, અને તેથી અનંત ગણો મહાપુરુષ છે, અને તેથી અનંત ગણું પર અક્ષરધામ છે, ને તે ધામને વિશે રહેનારા જે અનંત કોટી મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે, પણ બીજા નથી. કેટલાકને ઇન્દ્રાદિકનો સંબંધ છે, કેટલાકને બ્રહ્માદિકનો સંબંધ છે, કેટલાકને વૈરાટાદિકનો સંબંધ છે, કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પૂર્ણ પુરુષોત્તમનો સંબંધ બીજા કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ અહીં કોઈકને પુરુષોત્તમનો સંબંધ હોય તો? ત્યારે મહારાજ કે બસ એ જ વાત સમજવાની છે, કેમ જે અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે અને કા તમારે પુરુષોત્તમનો સંબંધ છે. સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ. આમ ભગવાન સ્વામિનારાયણે અહીંયા વાત કરી હતી એ વાતને તાજી કરી, મહિમા હવે ભગવાનનો તાજો કર્યો, સર્વોપરીપણાની નિષ્ઠા તાજી કરી છે. આમ આચાર્ય અને સદગુરુઓ વિચરતા હતા, ભગવાનની વાતો કરતા અને તીર્થ કરતા હતા. પછી ભરૂચમાં ભવ્યતા પૂર્વક રંગોત્સવ કર્યો. ત્યાં સદગુરુ સંતોના ઉપદેશથી ખૂબ સત્સંગ વિધ્યો. દાદાભાઈ પારેખ વગેરે ત્યાંના ભક્તોને ખૂબ આનંદ થયો. પછી ત્યાંથી ચાલ્યા, તે સમની ગામ ગયા, પછી કેસરું ગયા, પછી બુવા ગયા, પછી આમોદ, પછી દોરા, કરેણા, કુરાઈ, કરખડી, મુવાલ, ડભાસા, બામણગામ, દાવોલ, પછી નાપા ગયા. આ રીતે 40 દિવસ વિચરણ કરી ચૈત્ર સુદ 5મના દિવસે આચાર્ય અને સાધુઓ વળતા લાવ્યા. લ્યો વાલા ભક્તો, આ રીતે આ સંપ્રદાયના વિકાસમાં આચાર્યોએ અને સદગુરુઓએ ખૂબ મહેનત કરી છે. વિચરણ કરવું હેલું નથી, ત્યાં બધે પૂરેપૂરી સગવડતા કાંઈ મળતી હોતી નથી, બધું ચલવી લેવું પડે છે ત્યારે વિચરણ કરી શકાય છે. અને જો સુગમને સાદા રહીને બધું ચલવી લેવામાં ન આવે તો વિચરણ કરવાનું ના ફાવે, પછી બંધ થઈ જાય. મારે તો આવો ઉતારો જોઈને, મારે તો આમ જોઈને, મારે તો તેમ જોઈ, ગામડાવાળા ક્યાં જ કાઢે બધું. હોય એવું ઘર આપે ને, હોય એવો ગોદડું ને, હોય એવો ઉતારો આપે, હોય એવા સંડાસ બાથરૂમ, હોય એવી પાણીની વ્યવસ્થા હોય, ત્યાં સારું ક્યાંથી લાવવું? હે, અહીંથી દોડે બાંધીને આરે ઢહળી જાય તો થાય? એ તો મેળ ખાય નહીં. હવે પણ બધું મોબાઈલ એવું બધું આવી ગયું છે, થાય ફેરવું હોય. આવી રીતે વિચરણ કરીને પાછા આવ્યા. એહ આદિક ગામમાં ફર્યા, સત્સંગ વધ્યો તે સ્થાન, જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ઘણું સારી રીતે મળ્યું સન્માન. આ રીતે ફર્યા, જ્યાં જ્યાં ગયા ત્યાં ખૂબ સન્માન મળ્યું છે. પુષ્ટિવળી સંપ્રદાયની કરવી ફરી ઠારો ઠાર એવી આજ્ઞા છે શ્રીજીની, માટે રાખવો એ વિચાર. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમે સ્થાપેલા સત્સંગને તમે વિકાસાવજો, ફરજો, ફરે તે ચરે ને બાંધ્યું ભૂખ્યું મરે. ફરશો તો સત્સંગ વચ્ચે, અને જો વિચરણની આળસ થઈ જશે, કથા વાર્તા કરવા સાંભળવાની આળસ થઈ જશે, શ્રદ્ધા ઓછી થઈ જશે, તો સત્સંગ હુકાઈ જશે. કથા વાર્તા એ જ સત્સંગ રૂપી ખેતર ને પાણ મૂક્યું ગણાય. ભગવાન શ્રી હરિ ખૂબ કથા વાર્તા કરતા કરાવતા. પુષ્ટિવળી સંપ્રદાયની કરવી ફરી ઠારો ઠાર કેસ લ્યો. શ્રીહરિની ઈચ્છા થકી થયું તે સર્વે સિદ્ધ કામ, સત્સંગની વૃદ્ધિ થઈ એ સમય ગામો ગામ. વડતાલમાં ચૈત્રી સમયો કર્યો, ખૂબ ધામધૂમ થયો. પરંતુ એમ કહેવાય છે કે એ સમયમાં એક રોગ ફાટી નીકળ્યો હતો, એક પ્રોબ્લેમ આવી ગયો હતો. ચૈત્રી સુદ નવમીનો હતો સમયો વડતાલ, તેમાં સંઘો ભેગા થઈ ભજતા હતા ધરમલાલ. હજારો માણસો આવ્યા હતા, ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો હજારો હતા, રઘુવીરજી મહારાજ પણ હતા. સાંજના પહોરે રોજ સભા થતી, ખૂબ વાતો સંતો સદગુરુઓ કરતા. પરંતુ આવું સુખ હાલતું હતું એમાં મરકીનો રોગશાળો ફાટ્યો. 500 માણસ બીમાર પડ્યા. બોલો, કોલાહલ થઈ ગયો, સંઘમાં ભંગાણ પડ્યું, માણસો બીજા માંડ્યા ભાગવા, કેટલાક તો હાલી શકે નહીં એવા થઈ ગયા, એટલે જાય ક્યાં? બધા હરિભગતો દુઃખી થઈ ગયા. આ કોલાહલ બધા ભક્તોએ સભામાં પડકાર્યો, સૌ બહુ મૂંઝાઈ ગયા હતા, ઝાંખા થઈ ગયા હતા. સંધ્યા આરતી થઈ ગઈ, સભા પૂરી થઈ, આવ્યા સર્વે ભક્તો સ્વામી ગોપાળાનંદ પાસ, રક્ષા કરો મરકી થકી, અમને તમારો જ છે વિશ્વાસ. બધા ભક્તો ગોપાળાનંદ સ્વામી પાસે આવીને કહેવા માંડ્યા, તમથી જ કામ થાય સ્વામી, કૃપા કરો આ રોગથી બચાવો. એક કહે મારા દીકરાને આવ્યું જબરું દુઃખ, બીજો કહે મારા ઘરના ને ખુલતું નથી મુખ. આવી રીતે કર્યું કલ્પાંતરે, તેને સ્વામીએ કર્યા ત્યાં સાંતરે. બોલ્યા ગોપાળાનંદ સ્વામી પછી એમ રે, દેવો રક્ષા કરતા નથી કેમ? હે સંતો, ભગવાન શ્રી હરિએ દેવો પધરાવ્યા છે, એ રક્ષા કેમ કરતા નથી? મહારાજે હનુમાનજી પધરાવ્યા છે, પણ રક્ષા કેમ કરતા નથી? મહારાજે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, હરિભક્તોના દુઃખને કેમ ટાળતા નથી? અરે રે, હજી સત્સંગ લોટમાં મીઠા જેટલો થયો છે, અને આવા દુઃખ આવશે તો સત્સંગની વૃદ્ધિ કેમ થશે? ગોપાલ સ્વામીને માંડી ચિંતા થવા. 300 માણા ભેગા થઈ સ્વામીની પાસે આવ્યા છે, દુઃખની વાતો કરે છે, અને એમ કહે છે કે હવે અમારે આ હાલતમાં ઘરે કેમ જવું સ્વામી, ઘરે કેમ જવું? થોડા ઘણા હાજા થાય તો હાલીને ઘર ભેગા થાય, અરે રે આ તો મોત આવ્યું. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ હરિહરિયાનંદ સ્વામીને, વિજયાત્માનંદ સ્વામીને, સર્વનિવાસાનંદ સ્વામીને અને પુરુષાનંદ સ્વામીને આ ચારેય સંતોને બોલાવીને કહ્યું, સંતો પ્રથમ કહો હનુમાનને નથી રક્ષા કરતા કેમ? શું કામ તમને પધરાવ્યા છે? મારું નામ લઈ કેજો એમ. જાઓ, મારું નામ લઈને કહેજો કે ગોપાલ સ્વામી કહે છે કે તમને હુકમ પધરાવ્યા છે, આ સત્સંગની રક્ષા કેમ નથી કરતા? વળી લક્ષ્મીનારાયણ દેવને કહેજો દઈ મારું નામ, સ્તુતિ કરીને પૂછજો નથી રક્ષા કરતા શું કામ. ચારેય સંતો ઉપડ્યા. પહેલા દરવાજામાં હનુમાનજીને ભેગા થયા, જઈને હનુમાનજીને કીધું કે ગોપાલ સ્વામીએ કીધું છે એટલે કહી છે કે તમે આ સત્સંગીઓની રક્ષા કેમ કરતા નથી, દુઃખ કેમ ટાળતા નથી, તમને મહારાજે શું કામ તાર પધરાવ્યા છે? એટલું કહીને ગયા મંદિરમાં. લક્ષ્મીનારાયણ દેવને એમ જ કીધું. પછી સ્વામી પાસે આવ્યા અને તરત જ દેવો સેવામાં હાજર થયા, રોગનો ઉપદ્રવ એકદમ બંધ. હરિભક્તો રાજી રાજી થઈ ગયા. પછી ગોપાલ સ્વામી પાસે આવ્યા, સ્તુતિ કરી. આચાર્ય રઘુવીરજી મહારાજ, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો આ રીતનું હરિભગતનું દુઃખ ટળ્યું જાણીને રાજે રાજી થઈ ગયા હો. રઘુવીરજી મહારાજ એવા વિશાળ દિલના આચાર્ય હતા કે સંતો ભક્તોના દુઃખને જોઈ નહોતા શકતા, જ્યારે દુઃખ ટળે ને ત્યારે રાજે રાજી થઈ જતા. ગોપાલ સ્વામી પ્રત્યે રઘુવીરજી મહારાજને બહુ ભાવ અને રઘુવીરજી મહારાજ પ્રત્યે ગોપાલ સ્વામીને પણ બહુ ભાવ. એકબીજાના દુઃખ એકબીજા પોતાના માનતા અને એકબીજા દ્વારા સત્સંગનો વિકાસ થાય એવું વિચારતા અને ભગવાન યા તો રઘુવીરજી દ્વારા કામ કરે તો ગોપાલ સ્વામી રાજી થતા અને ભગવાન ગોપાલ સ્વામી દ્વારા પરચા પૂરે ને તો રઘુવીરજી મહારાજ રાજી થતા. એકબીજાનો ઉત્કર્ષ બહુ આનંદથી સ્વીકારી લેતા. એવું નહોતું કે તમે મોટા થઈ જઈશો ને તમારા બધા તણાઈ જશે ને તમને માનશે તમારું હું થાય, આવી વાત નહીં. અરસપરસ ભાવનો પાર નહીં. એવો સત્સંગ કુદકે ભૂજતે વધતો હતો ભાઈ. સતયુગ જેવું આ સત્સંગમાં વાતાવરણ હતું. ઈર્ષ્યા અદે ખાય લેશ નહીં હો ભાઈ, આવું હતું. ત્યારે સહુ સમજ્યા છોટા મોટા રે, સ્વામી ગોપાળાનંદ બહુ મોટા રે, તેના સર્વે સંકલ્પો સત્ય થાય રે, તેમાં રહ્યા છે સદા હરિરાય રે. આમ તે સમયે સૌને ગોપાલ સ્વામીનો વિશ્વાસ રહેતો. કાંઈ પણ મુશ્કેલી હોય તો આચાર્ય શીખે સૌ ગોપાલ સ્વામીને પૂછતા અને સ્વામીના સંકલ્પથી શ્રીહરિ સર્વે કામય કરતા. આ રીતે ચૈત્રી સમયો પૂર્ણ થયો. પછી સંતો સૌ મુમુક્ષુને ઉપદેશ દેવા દેશો દેશમાં ફરવા ગયા. સમયા ઉપર ભેગા થાય, સમયો પૂરો થાય એટલે હવ ગામડે જાય, સમયો આવે એટલે બધા સાધુ મંડળો ભક્તો ભેગા થાય, અરસપરસના સત્સંગ વિકાસની ગામડાની બીજી ત્રીજી વાતો કરે સુખ દુઃખની, વળી સમયો પૂરો થાય એટલે કથા વાર્તા તીર્થ દર્શન વગેરેનું સુખ માણીને હવ ઘરે જાય. આવી એ વખતની સ્થિતિ હતી. સૌ સાધુ ફરવા ગયા. ગોપાલ સ્વામી વડોદરા ગયા, નિત્યાનંદ સ્વામી ઉમરેઠ ગયા અને આચાર્ય રઘુવીરજી મહારાજ ચાતુર્માસ વડતાલમાં રહ્યા. એ ફરવા જાય છે પણ આ વખતે ચાતુર્માસ રઘુવીરજી મહારાજે વડતાલમાં કર્યો. પણ ચાતુર્માસમાં વડતાલમાં રહીને આચાર્ય રઘુવીરજીએ સદગ્રંથોનો અભ્યાસ કર્યો છે.
વિશેષ નિયમ ધરાવ્યા જન સર્વને સ્નેહ સહિત,
વિશેષ નિયમ ધરાવ્યા જન સર્વને સ્નેહ સહિત,
સત્સંગી જીવન નો કરે પોતે પાઠ કરીને પ્રીત,
સત્સંગી જીવન નો
તે તો પૂરો કર્યો ભાગવતનો પણ ભલી ભાત.
આચાર્ય રઘુવીરજી મહારાજે હવને ચાતુર્માસના નિયમ આપ્યા અને પોતે સત્સંગી જીવનનો પાઠ કરે છે. સત્સંગી જીવનનો પાઠ પૂરો થઈ ગયો એટલે ભાગવતનો પાઠ શરૂ કર્યો.
પાઠ તે તો પૂરો કર્યો ભાગવતનો ભલી ભાત, સુધા સિંધુ હરિવાક્ય નો કર્યો પાઠ થઈ રળિયાત,
સુધા સિંધુ હરિવાક્ય નો કર્યો પાઠ થઈ રળિયાત,
કર્યો પાઠ થઈ રળિયાત.
સત્સંગી જીવન વાંચ્યું, ભાગવત આખું વાંચ્યું અને હરિવાક્ય સુધા સિંધુ આખું વાંચ્યું ચાતુર્માસમાં આચાર્ય રઘુવીરજીએ. આવા સશાસ્ત્ર વ્યસની હતા. પછી તેનું પરમ તત્વ મનમાં વિચારતા, રહસ્યનું રહસ્ય વિચારતા અને સર્વનો સાર સહજાનંદ સર્વોપરી શ્રી હરિ છે એવું દિલમાં રઘુવીરજી ધારતા. રઘુવીરજીએ હરિવાક્ય સુધાસિંધનો પાઠ કર્યો અને એમાંથી સાર પકડ્યો કે ભગવાન સ્વામિનારાયણ શું કહેવા માગે છે. આમ તો રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધાસિંધુ ઉપર સેતુમાળા ટીકા લખી છે અને એના દરેક વચનામૃતના શ્લોકોને ઉદ્ધરીને હરિયાચન સ્તોત્ર કર્યું છે. એ હરિયાચન સ્તોત્રમાં સુધા સિંધનો સાર ખેંચ્યો છે. हेतु सर्वावताराणाम अवतारी स्वयं प्रभु पिता श्री सहजानंद सर्वोपरि विराजते। आचार्य श्री लिख्यूं कि सर्व अवतार ना हेतु अवतारी स्वयं प्रभु मारा पिता सहजानंद स्वामी सर्वोपरि विराजे छे। सर्वोपरि भगवान स्वामी नारायण गढ़ा मध्य नवमा वचनावर्त में कहूं के पोताने साक्षात मिल्यू जे भगवान नु स्वरूप तेने सदा दिव्य साकार मूर्ति ने सर्व अवतार नु कारण अवतारी एवं जाणू अने जो एम न जाने ने निराकार जाने ने बीजा अवतार जेवा जाने तो एनो द्रोह कर्यो कहेवाय। माटे महाराज ने अन्य अवतार जेवा नहीं परंतु सर्वे अवतार ना अवतारी समझवा भगवान श्री हरि नी वातमान नंद संतो नी वातमा पूर्ण पुरुषोत्तम नारायण ने अवतारों थी अलग पाड्या छे। सर्वोपरि पणे ज्यां त्यां अनेक रीते कह्या छे ने गाया छे। हरि आचन स्तोत्र मां एवुं लख्युं यम साम्येन वदन्ति अक्षर परम सर्वावतारेर्जना मंदास्ते तव तारिणोस्य न परम जानन्ति तत्त्वं प्रभोः यस्याज्ञां निवहन्ति मंगलकरां सर्वेक्षराद्या सदा वंदे तं पुरुषोत्तमं च सहजानन्दं सदानन्ददम्। सदा आनंद देनारा पुरुषोत्तम भगवान श्री हरि ने हूँ वंदना करूँ छू। आचार्य रघुवीर जी महाराज कहे एम कहू यम साम्यन वदंती ये अक्षर परम सर्वावतारे रिर्जनाहा अक्षर पर एवा सर्वावतारी पुरुषोत्तम नारायण ने जे बीजा सर्वे अवतार नी समान कहे छे ते जनाहा मंदाहा ये मानसो मंद बुद्धि ना छे। अवतारिणः अस्य न परम जानन्ति तत्त्वं प्रभोः अवतारी प्रभु भगवान स्वामी नारायण नु परम तत्व ते मानसो जानता नथी माटे मंद बुद्धि ना छे। अरे जे भगवान श्री हरि नी आज्ञा ने मंगलकारी आज्ञा ने अक्षर आदि सर्वे सदा ने माटे माथे वहन करे छे एवा सदा सुख देनारा सहजानंद स्वामी ने वंदन करू छु। आ हती आचार्य रघुवीर जी महाराज नी समझण ये भगवान स्वामी नारायण ने सर्वोपरि पूर्ण पुरुषोत्तम अक्षरधामाधिपति समझता था अन्य अवतार जेवा नहीं ये एमना लखाण ऊपर थी सूचित थाई छे। माटे भगवान स्वामी नारायण पूर्ण पुरुषोत्तम नारायण ने आपने सभी प्रेम थी पूर्ण पुरुषोत्तम सर्वावतारी मानवा आनंद थी एने भजवा अने ये भगवान स्वामी नारायण नी उपासना ने अतिशय दृढ़ करवी। आवी तो अनेक जग्याए वातो लखी छे के सर्वावतारी श्री स्वामीनारायण भगवान ने जे मानसो पूर्ण पुरुषोत्तम सर्वावतारी मानता नथी ते मंद बुद्धिना छे। आ रीते विचरण करता करता दिवाळी आवी संवत 1901 नी साल पूर्ण थई पछी वड़तालमां अन्नकूट कर्यो बेनी सालनो અને બેની સાલનો પ્રબોધિનીનો સમય થયો તેમાં અનેક સંઘો આવ્યા છે બહુ હરિભગત આવ્યા ચારેય દિશામાંથી ઉદ્ધવ સંપ્રદાયના ભક્તો વડતાલમાં પ્રબોધની સમયમાં આવ્યા અને હવ હારા હારા સમાચાર લેવા છો કે અમારા દેશમાં સત્સંગ બહુ થયો અમારે ત્યાં તો બધાને બહુ ભજનનું સુખ આવે છે ભગવાન બહુ પરચાવો દે છે। આ બધું સાંભળી આચાર્ય રઘુવીરજી મહારાજ બહુ રાજી થતા હતા અને કહે જેહ સંતે દય ઉપદેશ સત્સંગ વધાર્યો વિશેષ જેમ જેમ સત્સંગ વધે એમ એમ રઘુવીરજી મહારાજ બહુ રાજી થતા અને આજ આપણે એ જ ગુણ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજમાં પણ ભાળીએ પૂજ્ય મહારાજશ્રીને જેમ સંતો વધે મંદિરો વધે દેશ વિદેશમાં સત્સંગ વધે એમ એમ ખૂબ મનમાં પ્રસન્નતા થાય છે અને જે સાધુઓ સત્સંગ કરાવે છે એના ઉપર ખૂબ રાજી થાય છે। જેહ સંતે દય ઉપદેશ
सत्संग वधारो विशेष प्रशंसा करे तेनी ते हटाणे कहे श्रीजी ने आज्ञा प्रमाणे वधारो तमे सत्संग आज तेथी राजी थशे महाराज।
आचार्य श्री रघुवीर जी महाराज साधु ने एवं कहता था કે સ્વામી તમે બહુ સારી કથા વાર્તા કરી, બહુ સત્સંગ કર્યો, બહુ ઉપદેશ કર્યો, બહુ ફેર્યા તમે, બહુ હરિભગત કર્યા, બહુ સત્સંગ વધાર્યો, સંતો ભક્તોને કથા વાર્તાથી બહુ સુખ આપ્યું, અહો તમને ધન્યવાદ એમ કહીને એના વખાણ કરે અને એમ કે શ્રીજી મહારાજ તમારા ઉપર બહુ રાજી થશે, અહો સંતો મહારાજ તમારા ઉપર બહુ રાજી થશે। આહા આવી વાતો હતી।
પૂરો એમ જણાવીને પ્યાર આપે ઉરથી પ્રસાદી ના હાર।
આમ ખૂબ રાજીપો જણાવી, પ્રેમ જણાવી આચાર્ય શ્રી પોતે સંતોને હાર પહેરાવતા, વળી કહેતા હે સંતો
તમે તો અક્ષરધામ પામશો અને દિવ્ય દેહે ભગવાનની સાથે રહેશો અને અનેકને અક્ષરધામ પમાડશો।
સભા સાંજે સવારે ભરાય કથા વાર્તા કીર્તન થાય।
વડતાલ ધામમાં અવાર હાલ સભા ભરાય કથા વાર્તા ને કીર્તન થાય।
ગુણાતીત મુનિ સાક્ષાત કરે વૈરાગ્ય ની ઘણી વાત।
વિક્રમ સંવંત 2002 ની સાલનો પ્રબોધની સમયો છે। ગુણાતીત આનંદ સ્વામી વડતાલ પધાર્યા છે, ધબ ધબાવીને સ્વામી જ્ઞાન વૈરાગ્યની સર્વોપરીપણાની વાતો કરે છે। એ સાંભળો સાંભળો, લાખમણ લોઢાની લોઢી જગી હોય એના ઉપર એક બે પાણીના ઘડા ઢોળીએ ચેણે કરીને ઠરે નહીં, ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી સોળી ઉછળે ત્યારે માંડમાંડ ઠરે, તેમ પંચ વિષય કરીને આ જીવ ધગી જાય છે। વિષય ભોગવી ભોગવીને વાસના વાળો થઈ જાય, તેને એક બે દિવસ રહીને જાણે જે ટાઢો કરી જાવ એમ ટાઢો થાય નહીં। સાંભળ્યું, ભાગા ભાગ કરે નો મેળ પડે, અઠવાડિયું બબે અઠવાડિયા આવા સમાજમાં સત્સંગમાં કથા વાર્તામાં શિબિરોમાં માહોલમાં રહેવું જોઈએ, એમ ટાઢો જીવ ન થાય। ને જેને ટાઢો કરવો હોય તેને 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે ત્યારે વાત માય પહે, ભાઈ સીધે સીધી કેમ પહે, પણ આજ હારું છે સીડી વીછડી ડીવીડી કાનમાં રાખીને એમપીથી પ્લેયર સાંભળ્યા જ કરો ને, હે ફેર જ ચડે નહીં બોલો। સ્વામી કહે છે કે જાજા દિવસ સાધુનો સમાગમ કરીએ તો ટાઢું થાય, અને સાધુ પાસે કોણ આવે છે, ને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં, બ્રહ્મરૂપ કરી મૂકે એવો સત્સંગ મળ્યો છે, પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી, સમાગમ તો કરવો જ પડે, ટાઈમ કાઢવો જ પડે, સંતો પાસે બેહવું જ પડે, નજીક થવું જ પડે, હેત રાખવું જ પડે, ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું। તેહ સાંભળીને હરિદાસ થાય સંસાર માંથી ઉદાસ। આવી વાતો સાંભળીને ભગવાનના ભક્તોને વૈરાગ થાય જ ભાઈ,
કોઈ સાંભળે વાત કુસંગી સદ્ય થાય સારો સત્સંગી, વધે એવી રીતે સંપ્રદાય સ્થિતિ દિન દિન ચડતી જણાય।
આ રીતે રોજ રોજ સંપ્રદાય વધતો જાય છે। આમ સદગુરુઓએ સૌને પ્રગટ પ્રભુનો મહિમા સમજાવ્યો, પૂનમને દિવસે મોટી સભા ભરાણી વડતાલમાં 1902 માં।
અચિંત્યાનંદજી વિદ્વાન તેને આપ્યું સભામાં હી માન।
આ સભામાં આચાર્ય રઘુવીરજી મહારાજે અચિંત્યાનંદજીનું બહુમાન કર્યું છે।
બેસી ખુરશીએ તહેવાર વાત કરવા આપ્યો અધિકાર. આવી તે દિવસે એક સિસ્ટમ હતી ખુરશી આપતા, અને એણે ખુરશી ઉપર બેસી સમયમાં હરિભક્તોને કથા વાર્તા કરવી. આ ખુરશીએ બેસીને વાતો કરવાનો અધિકાર અચિંત્યાનંદજી બ્રહ્મચારીને 1902 માં વડતાલમાં આવ્યો. સર્વે સદગુરુઓ તે હટાણે, ગુણ તે વર્ણી ના વખાણે, ગોપાળાનંદે વાણી ઉચ્ચારી, કહે કેવા છે આ બ્રહ્મચારી, મુક્તાનંદ વિશે ગુણ જેવા, દિશે આ બ્રહ્મચારીમાં એવા, માટે એહને આપ્યું જે માન, તે તો છે યથા યોગ્ય નિદાન. જ્યારે બ્રહ્મચારીને માન આપ્યું ત્યારે ગોપાલ સ્વામીએ એ વાતને ટેકો આપ્યો કે મહારાજજી આ બહુ તમે સારું કર્યું, આ વર્ણીને માન આપ્યું, એનામાં તો મુક્તાનંદ સ્વામી જેવા ગુણ છે, એ માનને પાત્ર જ છે. આ અચિંત્યાનંદ બ્રહ્મચારીનું વર્ણન, એના સદગુણની વાત હરિલીલા અમૃતમાં લખી છે. શિખરણી સંદમાં કરે વાર્તા જ્યારે અમૃત રસ ત્યારે મુખ જરે. અચિંત્યાનંદ બ્રહ્મચારી જયારે વાતો કરતા ત્યારે અમૃત રસ મુક્તિ જરતો. વિરાગી ને ત્યાગી સકલ શ્રુતિ ના અર્થ ઉચરે, સદાચારી સારી મતિ સુહિતકારી સૌતણી, મુખી વિદ્વાનો ના સકલ મુનિ ના શિરોમણી, વળી તે વર્ણી ને બહુ બહુ વખાણ્યા નરવીરે, સ્વહસ્તે બેસાર્યા વટનગરમાં મેંગળ શિરે. વળી આ અચિંત્યાનંદ વર્ણીને ભગવાન સ્વામિનારાયણે પોતે બહુ વખાણ્યા હતા, અને પોતે પોતાને હાથે જ્યારે ભગવાન શ્રીહરિ વડોદરા ગયા ત્યારે અચિંત્યાનંદ વર્ણીને હાથી માથે બેહાડ્યા હતા. કહે શ્રીજી પોતે અધિક વર્ષો જેમ જ જશે, અમારા શિષ્યોમાં સુરતરુ સમા આ બટુ થશે. મહારાજે કીધેલું જેમ દિવસો અધિક જશે એમ અમારા શિષ્યોમાં આ અચિંત્યાનંદ વર્ણી એ ખરેખર સુરતરુ કલ્પ વૃક્ષ સમાન થશે. પછી નિત્યાનંદે ગુણ જલધિ ગોપાલ મુનિએ, ગુણાતીતાનંદે રઘુવીરજી આચાર્યજીએ, અચિંત્યાનંદાખ્ય સુરતરુ ઉછેર્યું શુભ સમે. આ બધાએ અચિંત્યાનંદ મુનિ નામનું કલ્પ વૃક્ષ ઉછેર્યું. પછી પોછું પાળ્યું ભગવત પ્રસાદે વળી અમે, પછી આ વૃક્ષને ભગવત પ્રસાદે પોછું પાડ્યું અને અમે વિહારી લાલજીએ પણ એને પાડ્યું પોછું. શ્રીહરિના વચનો વિચારીને રઘુવીરજીએ સદગુરુઓ થકી સેવાયેલા અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે શ્રી હરિલીલા કલ્પતરુ દુર્ગપુર મહાત્મય સર્વમંગલ સ્તોત્ર ઉપર ભાવ પ્રબોધિની ટીકા, જનમંગલ સ્તોત્ર ઉપર ભાવાર્થ પ્રકાશિકા ટીકા, શિક્ષાપત્રી ભાષ અને વિશિષ્ટાદ્વૈત ચિંતામણિ જેવા અનેક સંત ગ્રંથો રચાયા. આ બહુ મોટા વિદ્વાન હતા. રઘુવીરજી મહારાજે આ બધું કામ આ વિદ્વાન પાસે કરાવ્યું. મોટા સંતો પાસે પણ રઘુવીરજી મહારાજે ઘણું સાહિત્ય રચાયું. સર્વોપરિતા તથા ધર્મ જ્ઞાન વૈરાગ અને મહિમાએ સહિત ભક્તિ જેવા શ્રી હરિના રદગત રહસ્ય અભિપ્રાયો અનેક જગ્યાએ કંડાર્યા છે, જે આપણા સૌ માટે અણમોલ ખજાના રૂપ છે. રઘુવીરજી મહારાજની એક ખાસિયત હતી, કોઈ પણ સંતમાં હરિભગતમાં કે બ્રહ્મચારીમાં સારા સદગુણો હોય તો તરત તેને સ્વીકારી લેતા, વાર નહોતી લાગતી, અહમ નહોતું, ઈર્ષ્યા નહોતી, નાના થઈ જવાની જરાય બીક નહોતી. ભટ લઈને જેની જે મોટાઈને જે સદગુણને જે સામર્થ્ય હોય એ સીધી સ્વીકારી જ લેવાની, આ એમની જબરી બહુ મહાન સદગુણિતા હતી. બહુ વિશાળ દિલ હતું, સદગુણો સ્વીકારી લેતા અને એમને પ્રોત્સાહન આપી તે કળાઓને ખીલવતા. વિશેષ એ ખીલે, એનો વિશેષ સત્સંગને અર્થે ઉપયોગ થાય, જાજા જીવનું ભલું થાય એવું હૃદયમાં રાખી વિશાળ દિલવાળા રઘુવીરજી મહારાજ એની કળાઓને ખીલવતા. તેથી જ ઘણા સંતો તેમને સદગ્રંથો રચીને સમર્પિત પણ કરતા. એમના નામે કરી દેતા. આવો સમર્પિત ભાવ રઘુવીરજી મહારાજ પ્રત્યે એ વખતે સંતોને હતો. એ રઘુવીરજી મહારાજની મોટાઈ છે કે એનામાં એવી ઊંચાઈ ને ગુણો હતા કે સદગુરુઓને પણ સંતોને વિદ્વાનોને પણ પોતાની કૃતિઓ એને નામે સમર્પિત કરી દેવાનો આનંદ થતો હતો, હરખ થતો હતો. સમયો પૂરો થયો તેથી સંતો ગામડે ગયા અને ગોપાલન સ્વામી તથા નિત્યાનંદ સ્વામી આ બંને સદગુરુઓ અને આચાર્યએ અચિંત્યાનંદ બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી શું, તો કે તમે એક કાવ્ય લખો, નવું કાવ્ય કરો, એ ઠામ હરિ સંભવ રાખજો નામ. તેમાં શ્રીજીનું જન્મ ચરિત્ર વર્ણવજો તે પરમ પવિત્ર, લાવજો રસને અલંકાર, ચિત્ર કાવ્ય અનેક પ્રકાર, તેમાં નિર્લજ શબ્દ ન આવે, ત્યાગીને ભણતા પણ ફાવે. આગીના વર્ણીએ શિર ધરી લીધી, ગ્રંથ રચવાની શરૂઆત કીધી. વધી પોષની દ્વાદશી જ્યારે આચાર્ય ફરવા ગયા ત્યારે અચિંત્યાનંદ વર્ણીએ હરિસંભવ મહાકાવ્યનો આરંભ કર્યો. જે હરિસંભવ મહાકાવ્ય આજે સંતો ઘણા ભણે છે, એ ભણવા જેવું આપણા સંપ્રદાયનું કાવ્ય છે. જેમ કે રઘુવંશ, કિરાતાર્જુન્ય વગેરે ભણવા જેવા છે, એમ સ્વામિનારાયણીય સંપ્રદાયના સાધુને તો આ કાવ્ય બહુ સારું. હા, હું પણ ભણ્યો તો હરિસંભવ મહાકાવ્ય, માટે સંતોએ આમાં રસ લેવા જેવું છે, ભણવા જેવું છે. વાલા ભક્તો, પછી કુટુંબીઓને સાથે લઈ ગોપાલન સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતોને પણ સાથે લઈ હરિભક્તોના કલ્યાણ માટે આચાર્ય રઘુવીરજી મહારાજે કલ્યાણકારી વિચરણ આદર્યું. વડતાલથી મહેળાવ ગયા, પછી સિંજીવાડે ગયા, પછી વારણા, ત્યાંથી કમિયાણા ગયા, ગાંફ થઈ ધોલેરા ગયા. દેવ મદન મોહન તણુ કરી દર્શન હરખ્યા વિશેષ, ભાઈ આત્માનંદ સ્વામીનો સુણ્યો સારી રીતે ઉપદેશ. ધોલેરા જઈ મદન મોહનજી મહારાજના દર્શન કર્યા, અતિ અતિ હૈયામાં હરખ થયો. ભાઈ આત્માનંદ સ્વામીનો રઘુવીરજી મહારાજે સારી રીતે ઉપદેશ સાંભળ્યો, ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો, પછી સંતો ભક્તોને રાજી કરી ત્યાંથી ચાલ્યા. તે રોજકા ગયા, ત્યાંથી ખરડ, પોલારપર વગેરે ગામો થઈ સારંગપુરમાં આવ્યા. સ્થાન નિહાળી પ્રસાદીના આવ્યા વિરહથી દ્રગનીર. આ હતી આચાર્ય રઘુવીરજી મહારાજની વિશેષતા. શ્રીજી મહારાજની લીલાના સ્થળે જ્યારે તેઓ જાતા હતા ત્યારે એમને ત્યાં એટલું બધું સુખ આવતું, શ્રીજી મહારાજ એટલા બધા સાંભળતા કે એમની આંખમાંથી આહુડા પડવા માંડતા. સ્થાન નિહાળી પ્રસાદીના આવ્યા વિરહથી દ્રગનીરા. મહારાજ બહુ સાંભળ્યા વિરહથી. શ્રી હરિના દર્શન થયા દિવ્ય રૂપે તહા સાક્ષાત, તેથી થયા રઘુવીરજી અતિ અંતર મારણિયાત. મહારાજના દર્શન થયા, બહુ રાજી થયા. પછી સારંગપુરથી બોટાદ ગયા અને બોટાદથી પછી ગઢપુર ગયા છે. નેમા જઈ ગોપીનાથને કર્યો વાસ તહા નિજ સ્થાન, ઉન્મત ગંગામાં જઈ કરે સંત સહિત નિત્ય સ્નાન. ગોપીનાથજી મહારાજને દર્શન કરી અને ત્યાં નિવાસ કર્યો. રોજ રોજ ઘેલે નદીએ સાધુ સાથે આચાર્ય રઘુવીરજી નાવા જતા, નિત્ય સ્નાન કરતા સંતો સાથે ઘેલામાં. જ્યાં જ્યાં પ્રસાદીના સ્થાન છે તહા કરવા દર્શન જાય, સદૈવ સંત સભા વિશે કથા વાર્તા કીર્તન થાય. ગઢપુરમાં રંગોત્સવ કર્યો. તે સમયે મૂળજી બ્રહ્મચારી ગઢપુરનું મંદિર છોવરાવતા, તે જોઈને બંને સદગુરુઓ તથા આચાર્ય સૌ બહુ રાજી થયા મૂળજી બ્રહ્મચારી ઉપર. પછી સભામાં નિત્યાનંદ સ્વામીએ વાત કરતા કહ્યું કે આ ગોપીનાથજીના મંદિરમાં એકે એક પાણો શ્રીજી મહારાજની પ્રસાદીનો છે. મૂળજી બ્રહ્મચારીએ ઘણો દાખલો કરી આ ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિર છોવરાયું છે એમ નિત્યાનંદ સ્વામી સભામાં બોલે. અને મંદિર પર પથ્થરના કળશ ચડાવ્યા છે, પરંતુ આગળ જતા સિંહાસન કળશ વગેરે હોનાના થઈ જ છે. એ કાળ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આ બધું થશે એમ નિત્યાનંદ સ્વામી બોલ્યા, બધું જ થશે, પરંતુ જે પુરુષોત્તમ નારાયણે આ મંદિર કરાયું છે તે પુરુષોત્તમ નારાયણ મળશે નહીં. વળી રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય નહીં મળે, વળી મૂળજી બ્રહ્મચારી જેવા સેવક નહીં મળે, અને ગોપાલ સ્વામી જેવા સાધુ નહીં મળે, અને દાદા ખાચર જેવા હરિભગત નહીં મળે. બધું મળશે, સમૃદ્ધિ વધશે, પણ આવા સાધુ અને આવો સમાગમ નહીં મળે એવું નિત્યાનંદ સ્વામી તેથી બોલે છે. મહારાજ સર્વોપરી ભગવાન હતા તો તેમણે મંદિરો સર્વોપરી કર્યા, આચાર્ય સર્વોપરી કર્યા, સાધુઓ સર્વોપરી કર્યા અને હરિભક્તો સર્વોપરી કર્યા. આમ જ્ઞાન દ્રષ્ટિએ મહારાજનું કાર્ય જોઈએ તો પણ મહારાજ સર્વોપરી સમજાય સમજાય ને સમજાય. આમ સ્વામીએ ઘણી બધી ગઢડામાં મહિમાની સભામાં વાતો કરી, હવને આનંદ આનંદ થઈ ગયો. વાલા ભક્તો, નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે એવા આચાર્ય ને એવા સંતો ને ભક્તો નહીં મળે, પણ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે હો, આજ તો એવા આચાર્ય ને એવા સંતો ભક્તો હજી તો છે. એવો સુખ ને એવો આનંદ છે, આગળ ઉપર જતા નહીં મળે તો વાત જુદી. આજ તો મહારાજ વડતાલવાસી હરિકૃષ્ણજી આ સત્સંગમાં સાક્ષાત પ્રગટ વિચરે છે. ખૂબ ગઢડામાં આનંદ થયો, પછી ત્યાંથી ખોપાળા ગયા, ત્યાંથી વલભીપુર ગયા, ત્યાં 3 દિવસ રોકાયા, ત્યાંથી બરવાળા, પછી નાવડા ગયા, પછી ધોલેરા આવ્યા, પછી પીપળી ગયા, પછી બોરુ, પછી ગુડેલ અને નાર થઈને વડતાલ આવ્યા. ત્યાં રામનવમીનો સમય કર્યો. ચૈત્ર સુદ 12 દિવસે ભગવત પ્રસાદજીને જનોઈ આપી. સાથોસાથ તે જ સમયે સુરત કતાર ગામના વિપ્ર વલ્લભ રામના વચેટ પુત્ર નાગરભાઈને પણ જનોઈ આપી, અને આચાર્યે સૌ સંતો ભક્તો તથા બ્રાહ્મણોને રસોઈ આપીને જમાડ્યા. આચાર્ય મહારાજે પોતે રસોઈ આપી. જેમને ભગવત પ્રસાદ સાથે જનોઈ આપી એ જ પાછળથી બ્રહ્મચારી હરિ સ્વરૂપાનંદ સ્વામી થયા, અને એ બહુ સારા વિદ્વાન થયા હતા. ઉત્સવ બાદ ગોપાળન સ્વામી વડોદરા ગયા અને નિત્યાનંદ સ્વામી ઉમરેઠ ગયા છે. આચાર્યજી રહ્યા વડતાલ, પણ કાઢે નહીં વ્યર્થ કાળ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કવિતા કરે સંસ્કૃત સારી. અચિંત્યાનંદજી સંસ્કૃત હરિસંભવ મહાકાવ્ય બનાવે છે. આચાર્ય મહારાજ એમાં દ્રષ્ટિ ધરતા હતા, જોવા જાતા હતા. થાય રાજી બહુ કોઈ ટાણે, વર્ણીની કવિતાનું વખાણે. ક્યારેક ક્યારેક બહુ રાજી થાય તો આચાર્ય મહારાજ અચિંત્યાનંદજી રચતા હતા તે હરિસંભવ મહાકાવ્યના બહુ વખાણ કરતા હતા. દિન ચાતુર્માસના આવ્યા, સૌને નિયમ વિશેષ ધરાવ્યા. સત્સંગી જીવન પારાયણ કરે આચાર્ય શાંતકરણ. હરિવાક્ય સુધા સિંધુ જેહ, પછી કીધું પારાયણ તેહ. હિંડોળાના દિવસ ભલા આવ્યા, હિંડોળામાં હરિને ઝુલાવ્યા. આ ચાતુર્માસમાં પણ આચાર્ય સત્સંગીઓનું પારણ કર્યું, વળી હરિવાક્ય સુધા સિંધુનું પણ પારણ કર્યું છે. એમ કરતા હિંડોળાના દિવસો આવ્યા છે, શ્રાવણ માસ. એમાં હિંડોળા કરી ભગવાનને ઝુલાવ્યા, પછી જન્માષ્ટમી કરી, પછી ગણેશ ચતુર્થી આવી એનો ઉત્સવ કર્યો, પછી જલજીણનો ઉત્સવ કર્યો. સંવત 1902 ભાદરવા વદ 10મીએ રઘુવીરજીની સગી માતા નામે વરિયાળી બાઈ વિખ્યાતા તન માહી માંદા થયા તેહ, વદી 10મી દિને તજો દેહ. 1902 રઘુવીરજીના માતા વરિયાળી બા સ્વધામ પધાર્યા. પછી તેમની બધી જ વિધિ કરી, શરદ પૂનમ અને દિવાળી કરી. આમ 1902 સાલ પૂરી થઈ. હવે 1903 સાલની કથા આરંભાણી છે. 1902 સાલ વીતી, અતિ સત્સંગ વધ્યો વધી અભીતિ. દિને દિને ચડતો પ્રતાપ દિશે, કરી કરુણા અતિ ઈશ ના જ ઈશે. 1903 નાઘેર બાબરિયાવાડ તથા ઉના પંથકમાં વિચરણ કર્યું છે એની વાત કરું છું. 1903 બેસતા વર્ષ તે જ દિવસે એ જ અવસરમાં વટપુરે તન તજુ શિયાજી રાવ બેઠા, પછી તેની ગાદીએ ગુણવંત શ્રી ગણપત રાવ. બેતા વર્ષને દિવસે વડોદરાના રાજા શિયાજીરાવ સરકારે શરીર છોડ્યું. એની ગાદી એના દીકરા ગણપત રાવ આવ્યા. પછી રઘુવીરજી મહારાજ તથા સૌ સંતોએ વડતાલમાં પ્રબોધિનો ઉત્સવ ભવ્યતાપૂર્વક કર્યો. ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામીએ સૌ સદગુરુઓ તથા આચાર્યને વિનંતી કરી કે નાઘેર બાબરિયાવાડ પંથકના લોકો આપના દર્શનને ઈચ્છે છે, આપ સૌ સંઘ સાથે પધારો તો આપના દર્શન થાય તથા સેવા સમાગમ થાય, નાના મોટા હજારો લોકોના કલ્યાણ થાય. સ્વામીની વાતને આચાર્ય મહારાજે સહર્ષ સ્વીકારી કહ્યું, આપ આગળથી જાઓ સ્વામી, વ્યવસ્થા કરો, અમે પાછળથી આવીએ છીએ. પછી ગુણાતીતાનંદ સ્વામી ગયા. ત્યારબાદ ગોપાલનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્મચારી અચિંત્યાનંદ વગેરે સંતો પાર્ષદોને સાથે લઈ માક્ષરવદ એકાદશીને દિવસે આચાર્ય વડતાલથી ચાલ્યા. તે નાર ગયા, પછી બુધેજ, મોટી બોરું, પીપળી થઈ, ધોલેરા ધામ ગયા. ત્યાં 5 દિવસ રહ્યા. ત્યાંથી ફરતા ફરતા ગઢપુર આવ્યા. ઉન્મદ ગંગામાં સ્નાન કર્યું. ત્યાંથી દાદા ખાચર વગેરે ભક્તોને સાથે લીધા પાછા, એમને સાથે લઈને ચાલ્યા. તે રોહિશાળા ગયા, 1 દિવસ ત્યાં રહ્યા. ત્યાંથી ઉમરાળા ગયા, ખાખરિયા વગેરે ગામોમાં થઈને પાલીતાણા ગયા. ત્યાં 3 દિવસ રહ્યા. ત્યાંથી રતનપર, દેદરડા, સાતપડા, પીપરડી અને જેહર થઈ છાપરિયાળી આવ્યા. છાપરિયાળીમાં એક જૈનનો ઢોરને સાચવવાનો કેમ્પ હતો. જૈનના ખોડા ઢોરની તહા થતી હતી બરદાસ, તેની પ્રશંસા જૈનની કહી આચાર્યજે જનપાસ. માંદા પશુની, ગાયોની, ઢોરની એ લોકો ખૂબ બરદાશ કરતા હતા, તેથી આચાર્ય મહારાજે એ જૈનની ખૂબ પ્રશંસા કરી. આપ્યા રૂપિયા રોકડા ખોડા ઢોરના રક્ષણ કાજ, ત્યાંથી ગયા બિલા ગામમાં, પછી ખૂંટ વડે મહારાજ. એ ખોડા ઢોર કહેતા માંદા ઢોરની સેવામાં રઘુવીરજી મહારાજે ત્યાં રૂપિયા આપ્યા, દાન કર્યું. આવા હતા આચાર્ય શ્રી ઉદાર, એમની ત્યાગ છટા એવી હતી. ત્યાંથી તાવડા ગયા, પછી મહુવા ગયા, પછી દાતડી ગયા અને સાંજણાવા થઈ રાજુલા ગયા. ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. પછી ત્યાંથી આગળ ચાલ્યા. સાથે નિત્યાનંદ સ્વામી વગેરે સદગુરુ હતા. હાલતા હાલતા આગળ જતા રસ્તામાં ડુંગરપુર નામનું ગામ આવ્યું અને ગામના પાદરમાં મુકામ કર્યો છે બધાએ. ત્યારે ત્યાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કહ્યું કે અમે તમારી સાથે નહીં આવીએ, કેમ જે ગાદીવાળા તથા સાંખયોગી સ્ત્રીઓ અને સાધુ ત્યાગી પાળાઓ સાથે ચાલે એ સારું નહીં, તેમાં એકબીજાની ધર્મ મર્યાદા રહે નહીં, એમ રઘુવીરજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ કહ્યું. પછી રઘુવીરજીએ સદગુરુ ગોપાલ સ્વામીને બોલાવ્યા અને એમની આગળ તે વાત કરી કે નિત્યાનંદ સ્વામી તો આવી રીતે કહે છે, એ તો કહે છે કે આવી રીતે હોવાથી અમે સાથે નહીં આવીએ, સાથે આવવા ના પાડે છે અને કહે છે જે કાં તો ગાદીવાળા નહીં અને કાં તો અમે નહીં, તો હવે એનું કેમ કરવું, એવું રઘુવીરજી મહારાજે ગોપાલ સ્વામીને કહ્યું. પછી ગોપાલ સ્વામી બોલ્યા, શ્રીજી મહારાજ સર્વે સારાવાના કરશે. પછી રાતના 2 વાગ્યે નિત્યાનંદ સ્વામી જાગ્યા ડુંગરપુર ગામના પાદરમાં. 2 વાગે નિત્યાનંદ સ્વામી જાગ્યા અને સૌ સંતોને જગાડ્યા અને પછી સૌને કહ્યું કે ગાદીવાળા આગળથી જાય ને તેમની રક્ષા માટે 10 પાર્ષદ સાથે જાય અને ત્યાગી સૌને તેમની પછવાડે 1 કોશ દૂર રહેવું, એમ સૌને આજ્ઞા કરી. એટલે હવ તૈયાર થઈ ગયા. પછી ગાદીવાળા તથા સાંખયોગી ડોશીઓને આગળ ચાલતા કર્યા ને પાછળ ધર્મ મર્યાદા રહે એટલે દૂર સંઘ ચાલ્યો ને તેની પાછળ ત્યાગી સંતો ચાલ્યા. પછી રસ્તામાં રઘુવીરજી મહારાજે ગોપાલ સ્વામીને કહ્યું છે, સ્વામી તમે ન હોત તો અત્યારે હું થાત, કેમ જે નિત્યાનંદ સ્વામીની વાત સાચી હતી તેથી તેમને કોઈથી કાંઈ કહી શકાત નહીં. આવા નિત્યાનંદ સ્વામી સમર્થ સાધુ હતા. ટાણું આવે તો ટોકતા રોકતા ને કહેતા. અને રઘુવીરજી મહારાજને લાખો ધન્યવાદ છે કે એ નિખાલસ પણ એવું કહી શકતા કે નિત્યાનંદ સ્વામીની વાત સાચી હતી, એને કોણ કહી શકે. કે પછી ગોપાલ સ્વામી કહે, નિત્યાનંદ સ્વામી તો બહુ સમર્થ છે મહારાજશ્રી, અને એમનામાં રહીને શ્રીજી મહારાજે આપણને સૌને ધર્મ મર્યાદાની દ્રઢતા રાખવાની પ્રેરણા કરી, તે બહુ સારું થયું. ગોપાલ સ્વામી પણ આ રીતે નિત્યાનંદ સ્વામીના આચાર્યની આગળ વખાણ કરે છે કે મહારાજશ્રી નિત્યાનંદ સ્વામી તો સમર્થ છે. નિત્યાનંદ સ્વામી આવું તમને કેમ કહેવાય એમ તેમ નથી બોલતા, એ એમ કહે છે કે નિત્યાનંદ સ્વામી સમર્થ છે. એમાં રહીને શ્રીજી મહારાજે જ આપણને જરા સાવધાન કર્યા, ધર્મ મર્યાદાની દ્રઢતા કરાવી. આ તો મહારાજની પ્રેરણા સમજવી બહુ સારું થયું. આવી રીતનો એ કાળ હતો, આ રીતનો સત્સંગ હતો, આ રીતનું વિચરણ હતું, આ રીતનો અરસપરસ હેત અને મહિમા અને ટોકવા રોકવાની રીત હતી. એટલે બધ જાયને અતિશય સુખ અને આનંદ આવતો હતો. એકલા વખાણ જ કરવાની પ્રથા તેદી નહીં. વાલા ભક્તો, આ તકે એક વાત બહુ સાંભળવા જેવી આપને સંભળાવું છું. સંવત 1927 સાલમાં ભગવત પ્રસાદજીને ઘણા ભક્તોએ પોતાના ગામ પધારવા વિનંતી કરેલી. ત્યારે સદગુરુ પવિત્રાનંદ સ્વામી એમને કહે, આચાર્ય કેવી રીતે સત્સંગ વિચરણમાં ફરવું તે વાત એકવાર નિત્યાનંદ સ્વામીએ રઘુવીરજીને કહીતી, તે વાત આજ હું પવિત્રાનંદ સ્વામી આપને કહું છું, તે ધ્યાન દઈને આપ સાંભળો. પવિત્રાનંદ સ્વામી કહે છે કે ધર્મકુળમાં સ્થાપન કરેલા આચાર્ય તે શ્રીજી મહારાજને સ્થાને છે. એમની સેવા પૂજા કરવાથી શ્રીજી મહારાજની સેવા પૂજા થાય છે. ધર્મકુળનો મહિમા અપરંપાર છે. ધર્મકુળની તુલ્ય આ વિશ્વમાં કોઈ કુળ આવે નહીં. કેમ જે જેમાં સ્વયં સર્વાવતારી ભગવાન સ્વામી નારાયણ પોતે પ્રગટ થયા છે, પોતે પોતાના કુળને સત્સંગમાં તેડાવી અને બે દેશ કરી ગાદી હોંપી છે. એટલે ધર્મકુળના આચાર્યને સૌ કોઈ પ્રેમથી તેડાવે, બોલાવે, પધરામણી કરાવે, મનમાં ઈચ્છા થાય કે આચાર્ય મહારાજના પગલા થાય, અમારે ઘરે આવે, અમારે ગામ પધારે, અમે કાંઈક આચાર્ય મહારાજની સેવા કરીએ, અમારું રૂડું થાય, ભગવાન રાજી થાય. પણ આ 6 વાના જે હું કહું છું તે ધ્યાનમાં રાખવા જેવા છે. પવિત્રાનંદ સ્વામી કહે છે કે જે ભક્તોને શ્રીહરિ આચાર્ય તથા સંતોનો મહિમા હોય, નિષ્ઠા હોય અને તેડાવવાની શક્તિ હોય અને શ્રદ્ધાથી જો તેડાવે તો ત્યાં જ જવું. આચાર્યે આમંત્રણ આવે એટલે તરત ગમે ત્યાં જવાય નહીં. પવિત્રાનંદ સ્વામી કહે છે કે જે હરિભક્તો હોય, શ્રીહરિમાં આચાર્યમાં સંતો ભક્તોમાં નિષ્ઠાવાળા મહિમાવાળા હોય, શક્તિ પાછી હોય અને શ્રદ્ધાથી તેડાવે ત્યાં જવું. બીજી વાત, કોઈ ગામ ગયા હોઈએ અને નજીકના ગામવાળા લોકો વાત સાંભળે એટલે તે લોકો અંદરોઅંદર એકબીજાને ચડાવે કે આચાર્ય અહીં નજીક આવ્યા છે, બીજા કે તમારા આચાર્ય આ ગામમાં આવ્યા છે તો તમે કેમ તેડાવતા નથી, તમારે ન તેડાવવા જોઈએ. પછી એ લોકોની આવી ઉશ્કેરણીથી હરિભગત પોતાનો વટ રાખવા આચાર્યને આમંત્રણ દે અને તેડાવે તો આચાર્ય ત્યાં જવું નહીં. કેમ જે એ શ્રદ્ધાથી ભાવનાથી મહિમાથી કામ થતું નથી, ત્યાં તો દેખાદેખીને વટ રાખવાની વાત છે એટલે એમાં જવું નહીં. ત્રીજા નંબરની વાત, પોતાની શક્તિ ન હોય પણ મનમાં એમ થતું હોય કે હું સંતો કે આચાર્યને નહીં તેડાવું તો મારું ભૂંડું લાગશે, એમ શરમ સંકોચને લઈને શક્તિ વિહોણા, શક્તિ વિનાના માણસો તેડાવે તો તે કળી જવું, ત્યાં આચાર્ય ન જવું. ચોથા નંબરની વાત, ગરીબ એકાંતિક ભક્ત સાથે કોઈ નવા ધનવાન હરિભગતને ઈર્ષા જેવું હોય, ઈર્ષાને કારણે નવો થયેલો રૂપિયાવાળો હરિભગત આચાર્યને તેડાવતો હોય તો આચાર્ય એ પણ કળી જવું અને ત્યાં ન જવું. અને જવું હોય તો જે જૂના ગરીબ એકાંતિક ભક્તો છે એને પૂછવું, મળવું, એની સલાહ લેવી પછી જ જવું, પણ રૂપિયાવાળાના આમંત્રણથી અંજાઈને જવું નહીં. પાંચમું, આચાર્યે વિવાહમાં હરિભક્તોને ઘેર પધરામણીએ ન જવું. છઠ્ઠું, સાધુ મુખે આગ્રહ ઉચરાવી જવું નહીં એમ ઊભું કરાવી, જો તેડવા કોઈ જનો ન આવે આચાર્ય તો એમ વિચાર લાવે. પવિત્રાનંદ સ્વામી કહે છે કે વળી આચાર્યે સાધુને મોઢે પોતાનો મહિમા ગવડાવીને ઊભું કરાવીને ક્યાંય જવું નહીં. જો તેડવા કોઈ જનો ન આવે, કોઈ આમંત્રણ ન દે, ન બોલાવે, ન માને, તો આચાર્યે પોતે મનમાં એમ વિચાર કરવો કે મારાથી શ્રીહરિની કઈ આજ્ઞાનો ભંગ થયો છે જેથી હરિભક્તોને મારામાં ભાવ ઘટ્યો છે. નિજ સંશોધન કરવું, પોતે પોતાનો વિચાર કરવો કે મારામાં ભાવ ઘટવાનું કારણ શું, સાથી મારામાં દિવ્ય મતિ મહિમા કે નિષ્ઠા કે ભાવ હરિભક્તને ઘટ્યો એને લઈને મને તેડાવતા નથી. આમ વિચારી પોતાનું વર્તન સુધારવું તો સૌના પ્રેરક શ્રી હરિ સંતો ભક્તોને રૂઢી પ્રેરણા કરશે જ, તેથી એ મને બોલાવશે, માનશે, પૂછશે. મારે નિજ સંશોધન કરીને જે ખામી હોય એ સુધારી લેવી જોઈએ.
વધે ઘટે જો ધન કોઈ કાળે, આચાર્ય તેથી નહીં જીવ બાળે. આજ્ઞા પળાશે નિજ ઈષ્ટ કેરી, તો રિદ્ધિ સિદ્ધિ મળશે ઘણેરી.
ધન વધે ઘટે, ભેટ ઓછી આવે, વધુ આવે, એનાથી આચાર્ય ક્યારેય જીવ બાળવો નહીં. ભગવાનની જેટલી આજ્ઞા પડશે એટલી રિદ્ધિ સિદ્ધિ માન મોટે બધું મળશે.
દ્રષ્ટિ ધરો જો નિજ ધર્મ સામી, નહીં રહે કોઈ પ્રકાર ખામી. આચાર્યનો શુદ્ધ સ્વધર્મ જોઈ, તેડાવશે તો જન સર્વ કોઈ.
બસ આચાર્ય પોતાના ધર્મ સામે દ્રષ્ટિ ધરવી તો કોઈ પ્રકારની ખામી નહીં રહે. આચાર્યનો શુદ્ધ સ્વધર્મ રીતભાત જોઈ હરિભક્તો ખૂબ તેડાવશે ને માનશે પૂછશે. વળી આચાર્ય પધરામણીમાં જાય ત્યારે સાદા સાત્વિક વેશ રાખે, નાશાગ્ર દ્રષ્ટિ રાખવી. સ્ત્રી પુરુષો દર્શને આવે પરંતુ સ્ત્રી સામુ દ્રષ્ટિ રાખીને ક્યારેય તેને જોવી નહીં. જે સ્ત્રીને જોશે તેની નિંદા થશે અને કોઈ સત્સંગીને તેનો ભાર નહીં રહે. માટે સદા હરિસ્મૃતિએ યુક્ત રહેવું. હરિસ્મૃતિથી યુક્ત હોય તો જ ભક્તનું ઘર પાવન થાય છે. માટે આચાર્યએ સતત હરિસ્મરણ કરવું.
ધર્યા વિના શ્રી હરિ કેરું ધ્યાન, ક્રિયા કરે નિષ્ફળ તે નિદાન. જે ભક્ત કેરા ધનને હરે છે, તે પાપથી ભ્રષ્ટ મતિ ઠરે છે.
ભગવાન શ્રી હરિનું ધ્યાન કર્યા વગર અર્થાત કે સ્મૃતિ રાખ્યા વગર જે કાંઈ ક્રિયાઓ થાય છે તે બધી નિષ્ફળ જાય છે. જે ભક્તોના ધનને હરે છે તે પાપથી ભ્રષ્ટ મતિ ઠરે છે. માટે પ્રભુને સમરી સદાય, ક્રિયા કરે તો ફળ શ્રેષ્ઠ થાય. સદા કરે શ્રી હરિજી સહાય ને પૂજ્ય બુદ્ધિ જન્મા જણાય. કોઈ અધિક દ્રવ્ય આપે કે કોઈ માત્ર શ્રીફળ આપે, છતાં આચાર્યએ તે ભક્તમાં ન્યૂનાધિક ભાવ ન રાખવો. ધનવાનને જોઈને ફૂલાવું નહીં, ભક્તની સાચી ભક્તિ જોઈને રાજી થવું. કેમ જે જેમાં શુદ્ધ ભક્તિ છે તે જ મુખ્ય ભક્ત છે. લોભી અને પામર જે ગુરુ છે તે શિષ્યને એમ ઠરાવ પૂછે, જો આટલું આપીશ તો જ હું આવું, મારે નથી તે વિના જ જવું. ઠરાવ એવો કરીને જાય, કલ્યાણ એવા ગુરુથી ન થાય. વાલા ભક્તો, આજ આપણને પૂજ્યપાદ આચાર્ય મહારાજ મળ્યા છે, જેના જીવનમાં તમે જોવો કોઈ પણ માણસ પધરામણીનું કે તો કોઈની આગળ ક્યારે ધનની વાત કે આવો ઠરાવ તમે સાંભળ્યો? માટે આજ આપણો ઉદ્ધવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય ભાગ્યશાળી છે કે આવા આચાર્ય મહારાજ આપણને આપ્યા છે, જેને કોઈ વ્યસન નહીં, પાન તમાકુ માવો દેખાય. માટે આપણે આજ ભાગ્યશાળી છીએ. જો મહિમા સમજી આજે આચાર્ય મહારાજના દર્શન કરીએ, છેવીએ, સંતોની કથા વાર્તા સાંભળીએ તો ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થાય છે. બાકી તો આ જગતમાં જ્ઞાન વિહોણા જે ગુરુઓ છે એનાથી કલ્યાણ થતું નથી કે છે.
અજાગળે આંચલ જે રહે છે, તેના થકી તો પય કોણ લે છે.
બકરી હોય ને એને ગળે જે આંચલ હોય ને એમાં કઈ દૂધ ન આવે કે છે.
એવા ગુરુને મમતાથી માને, તે શિષ્ય તો મૂરખ છે નિદાને.
એક વાત કહું, અત્યારે વડતાલના ગાદીપતિ તરીકે એક ને એક માત્ર આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજમાન છે. જેને વડતાલ ગઢડા અને જૂનાગઢના બધા સાધુએ ભેળા મળી 1200 સાધુએ એફિડેવિટ કરીને ધામધૂમથી પધરાવ્યા છે. તેમ છતાંય મમતાજી જે બીજાને માને છે તે શિષ્ય તો મૂર્ખ છે, નિદાને એ મૂર્ખ છે, એને અંતે પસ્તાવાનું છે. તે પોતાનું અને સત્સંગનું બગાડે છે. ખોટી અહમ મમતાએ કરીને આ સત્સંગને ડોળવાનું બહુ મોટું પાપ છે. આજે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ કોઈ પણ કહે એને પ્રતિષ્ઠા કરી દે છે, ભાવથી સંતોને દીક્ષા આપે છે, રાત દિવસ પરિશ્રમ કરીને પોતાનો ઠાક કે પોતાનું સુખ જોયા વગર દેશ વિદેશમાં વિચરે છે. હવે આપણે શી ખામી છે? નિત્ય લક્ષ્મીનારાયણ દેવની આરતી ઉતારે છે, હરિકૃષ્ણ મહારાજને ધ્યાનમાં ધારે છે, આજે પોતે સભામાં બેઠા બેઠા માળા ફેરવે છે. આવા આચાર્ય મળ્યા છે, છતાંય વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર બેઠા છે. રઘુવીરજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે આટલા બધા સંતો દેશો દેશના બેઠા છે. આજ મને કહેતા આનંદ થાય છે કે અમદાવાદ દેશથી આચાર્ય મહારાજે પણ અમદાવાદના મહંત હરિકૃષ્ણ સ્વામી એવમ આત્મપ્રકાશ સ્વામી વગેરે સંતોને મોકલ્યા છે, પીપી સ્વામી વગેરે. આજે જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી જેવા વિદ્વાન આ સભામાં બેઠા છે. આવા મોટા સંતોએ જે આચાર્યને માન્ય રાખ્યા છે, જે આચાર્યની સાથે ખભા મેળવીને આ બધા સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્કર્ષ માટે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે. ચેરમેન શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસજી, વડતાલ મંદિરના કોઠારી નીલકંઠ સ્વામી, રાકેશ પ્રસાદજી મહારાજની સાથે રહી પૂજ્યપાદ મહારાજશ્રીને અધ્યક્ષ સ્થાને રાખી રઘુવીરજી મહારાજનો આવો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે. આથી રૂડો કાળ શું હોય શકે? વડતાલ પીઠાધિપતિની હાજરીમાં વડતાલના ચેરમેન, વડતાલનું ટેમ્પલ બોર્ડ, વડતાલના કોઠારી, વડતાલમાં ગોમતીજીના કાંઠે આચાર્ય આદિ શ્રી રઘુવીરજી મહારાજનો મહોત્સવ ઉજવે છે. એ જ સાચો દ્વિશતાબ્દી મહોત્સવ છે. વાલા ભક્તો, આવા આચાર્યથી કલ્યાણ થાય. બીજા મૂર્ખ અહમ મમત્વે કરીને કાંઈ જાણ્યા વગરનું આડુઓળું ખેંચે છે, એ તો અંતે હવને દુઃખી થવાનું જ થવાનું છે. માટે વાલા ભક્તો, સાવધાન રહી સાચા આચાર્યને ઓળખો, સાચા ગાજીપતિને પડખે રહો, એમાં જ સ્વામિનારાયણ રાજી થશે, એમાં જ આપણું કલ્યાણ સમાયેલું છે. પણ જે ખોટે ખોટા અહમ મમત્વથી માણસોને ઉશ્કેરે છે, એવા ધર્માચાર્યોથી કલ્યાણ ન થાય, કદી ન થાય. આવી રીતે સંતો વાતો કરતા નિત્યાનંદ સ્વામી જેવા સંત ધર્મ મર્યાદાની ડઢતા હોને રખાવતા. પછી રઘુવીરજી મહારાજ ડુંગરપુર ગામથી ભેરાઈ ગયા, રામપરા ગયા, ત્યાં સદગુરુ ગુણાત્યાન સ્વામી ભેળા થયા, ત્યાંથી કોવૈયે ગયા, ભટવદર ગયા, બારપટોળી ગયા, મુંડણી ગામ ગયા, નોર, હેમાળ, કાતર, માણસા થઈ હમડિયાળા ગયા. ત્યાંના ભોજા ભગતને રાજી કરીને ઉના પધાર્યા, ત્યાં 9 દિવસ રહ્યા ભોજો ભગત ચાપકાવાળા. ત્યાંથી સિમેજ, ગાંગડા, વાંગદરા, ઠડાણ, આજસંગ, દેતળ, પીઠવડી, દામનગર, ગુંદાળે થઈ આચાર્ય મહારાજ અને સંતો બધા ગઢપુર ગયા. ત્યાં ગોપીનાથજી મહારાજના દર્શન કરી ફૂલદોલનો ઉત્સવ કર્યો, ઉનોદ ગંગામાં સ્નાન કરી, ફાગણવત ચોથના દિવસે બ્રાહ્મણોની ચોરાશી કરી, ત્યાં થોડા દિવસ રોકાઈ, કારિયાણી, નાવડા, ધોલેરા, આંબલી, બોરુ, બુધેજ, પાળસ થઈ 98 દિવસ વિચરણ કરી ચૈત્ર સુદ ચોથને દિવસે આચાર્ય મહારાજ વડતાલ પધાર્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, શતાબ્દી મહોત્સવની જય.
આજે મને કહેતા આનંદ થાય છે કે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજની અનન્ય કૃપાથી આ મહોત્સવ પ્રથમ દિવસથી જ શ્રીહરિની કૃપા અને આશીર્વાદનો ફળ સમાન બની રહ્યું. વાલા ભક્તો, આપણે આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજના ગુણગાન સાંભળીએ છીએ, એમના વિશે વક્તાશ્રી વાત કરે છે કે પોતે કેવા નિર્માની હતા, શ્રીજી મહારાજના દત્તપુત્ર તરીકે રહ્યા, આદિ આચાર્ય તરીકે એમને મહારાજે કાર્યભાર સંભાળ્યું, ત્યાર પછી સંતોની સાથે આત્મીયતાથી જોડાઈને સંતોનો વિશ્વાસ કેળવી સમગ્ર સંપ્રદાયના નાનામાં નાના હરિભગતને રાજી કરવા માટેનો જે રઘુવીરજી મહારાજનો દાખલો, એ અમને એમ લાગે છે કે સારાય સંપ્રદાયમાં એ અનન્ય અને અજોડ છે. અમે હંમેશા રઘુવીરજી મહારાજના પદચિહ્નો ઉપર ચાલવાનો એક નાનકડો પ્રયાસ કરીએ છીએ. અમારા અંતરમાં પણ એક એવી ભાવના છે કે જેમ શ્રીજી મહારાજે સંપ્રદાયના છેવાડાના એક હરિભગતને રાજી કરવા માટે કહેતા સગરામ ભગતને રાજી કરવા માટે મહારાજો દાખલો કરતા હોય, રઘુવીરજી મહારાજ એવી પરિસ્થિતિમાં કે જ્યારે કોઈ વ્યવસ્થાઓ નહોતી એવી પરિસ્થિતિમાં પણ ગામડે ગામડે જઈને જો મહારાજ ભક્તજનોને રાજી કરતા હોય, અને શ્રીજી મહારાજ છેક અક્ષરધામથી આવનીમાં પધારીને માત્ર ને માત્ર પોતાના પ્રેમી ભક્તોના ભાવ અને મનોરથ પૂર્ણ કરવા માટે દાખલો કરતા હોય, તો આજે ભગવાને આપણને બહુ બધી સાનુકૂળતાઓ આપી છે. તો આપણે એક નાનકડો પ્રયાસ કરીએ તો એનાથી આપણને દેખાય છે કે સત્સંગમાં કેટલો બધો સમાસ થાય, કેટલી બધી વૃદ્ધિ થાય. અને મહારાજે જ્યારે આજે 9 વર્ષના વાણા વીતી ગયા છે, હજી પણ ઘણા વર્ષો વીતશે, પણ ચોક્કસ આ સત્સંગમાં કોઈ હરિભગત જે અમને હૃદયથી સંભાળીને એમ કહેશે, જેમ હમણાં વક્તાશ્રી વાત કરતા હતા કે મહારાષ્ટ્રીઓએ ક્યાં કેવી રીતે કેવા સંજોગોમાં જવું, એવી રીતે જો શ્રદ્ધાથી આદરથી પ્રેમથી કોઈ પણ હરિભગત અમને જો બોલાવશે તો અમે ચોક્કસ એના આંગણે જશું. ચોક્કસ આ અમારું કાર્ય છે. બીજું મહત્વનું કાર્ય મહારાષ્ટ્રીના હસ્તકમાં જે શ્રીજી મહારાજે આપ્યું છે એ છે મૂર્તિ પ્રતિષ્ઠા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે શિક્ષાપત્રિક આદિ ગ્રંથોની અંદર તમામ ભક્તોને એવી આજ્ઞા કરે કે તમારે અમારા ધર્મવંશી આચાર્યશ્રી પાસેથી મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવી, ત્યારે એનો સીધો અને સાધો અર્થ એમ નીકળે કે તમે મંદિરના નિર્માણ કરશો તો ચોક્કસ મારો આચાર્ય આવશે. પણ જો આચાર્ય એમાં મનમાની કરે તો એમાં કદાચ એનો અંતરાત્મામાં આનંદ થાય પણ પરમાત્મા રાજી ન થાય, એવું અમારું માનવું છે. આ કથાના માધ્યમથી અમારે આચાર્યશ્રીને લગતી બાબતોનું વિશેષપણે અમારે શ્રવણ કરવું છે. અમે શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે એમાંથી જે કંઈ સારી સારી બાબતો વક્તાશ્રી અત્રેથી રજૂ કરે છે એને આત્મસાત કરવાનો અમે પૂરેપૂરો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું. નિષ્ઠાપૂર્વક મહારાજના ચરણમાં પ્રાર્થના કે લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ મૂર્તિઓમાં રહીને મહારાજ આપ સૌના ભાવ મનોરથ પૂર્ણ કરો એવી આપના ચરણમાં પ્રાર્થના છે. અને આપ સૌ ભક્તજનોને ભગવાન ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે, સત્સંગમાં સેવા કરવાની ખૂબ તક આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીને વિરમો છો. બોલો સ્વામિનારાયણ ભગવાનની,
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ સંપ્રદાય એ મોક્ષનો સંપ્રદાય છે, કલ્યાણનો સંપ્રદાય છે. આ ઉત્સવ છે એ પણ મોક્ષ માટે છે અને કલ્યાણ માટે જ છે. વચનામૃત છે મધ્યનું 62મું. રઘુરજી મહારાજે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે આ જીવાત્માનું કલ્યાણ કેવી રીતે થાય. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે આ સત્સંગને માટે જે દેહ ધન ધામ પરિવાર બધું અર્પણ કરે ને એનું એ જીવનું કલ્યાણ થાય. આ ઉત્સવ કરવાની પાછળનું કારણ શું? માત્ર ને માત્ર કોઈ હેતુ હોય તો જીવાત્મા આ ઉત્સવ માણે, અંતકાળે આ દ્રશ્ય યાદ આવે તો એ જીવાત્માનું રૂડું થાય. બીજી એક વાત શાસ્ત્રીજી છેલ્લે બહુ સરસ કરતા ગયા, હરિપ્રકાશ શાસ્ત્રીજી, કે આ સત્સંગમાં સંપ રહેવો જોઈએ અને સંપ ના હોય ને તો બધી માથાકૂટ. આ સંપ્રદાયમાં જે સળંગી છે ને એ આપણું ઘર છે, એમાં દેવ છે, આચાર્ય છે, હરિભક્તો છે, સંતો છે, શાસ્ત્રો છે, આ આખો માહોલ છે ને એક જ રહેવો જોઈએ. એક કોક લેખકે બહુ સરસ વાત કરી સંપ વિશે કે સંપ થકી સુખ ઉપજે, સંપ થકી સુખ ઉપજે, સંપે જાય ક્લેશ, જેના ઘરમાં સંપ નહીં દુખી થાય હંમેશ. જો સંપ ના હોય ને તો ક્યારેય સુખ ન મળે.